शरणागत पाप पर्वतम गणितवान तदीय सद्गुणम अणुमाप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वोपरि सर्वावताय श्री स्वामी नारायणाय भगवते नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो। प्राणाधार प्राण प्राणनाथ प्रियवर सुखकर दुखहर श्री घनश्याम महाराजाय नमो। एकाकी वनवासी कंदफूल फलासी महाकरुणा निधान मत प्रकाशक श्री नीलकंठ वर्णी राजाय नमो। सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो। अस्माकं आदि गुरु योगीराज सद्गुरु वर्य अखंड हरि रूप निमग्न परम साधु सेवक दास मूर्ति श्री गोपालानंद स्वामी ने नमो नमः। श्री हरि गुरु तुल्य सत्संग मात्र श्री मुक्तानंद मुनये पंडित प्रवर नित्यानंद मुनये कविवर ब्रह्मानंद स्वामी ने गुणातीत गुणातीतानंद स्वामी ने वैरागी निष्कुलानंद स्वामी ने विवेकी आनंदानंद स्वामी ने प्रेम सखी प्रेमानंद स्वामी ने स्नेहमूर्ति सच्चिदानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने वचन मूर्ति भायत्मानंद स्वामी ने इत्यादि हरि समर्पित सर्वे नंद सद्भ्यो नमो नमः। मम मोक्षदातृ गुरुवर श्री राधारमण स्वामी ने ग्रंथलेखक आधारानंद मुनये ग्रंथश्रोत्र भक्तराज दादा खाचरादिभ्य नमो नमः। सर्व प्रकट सद्गुरुभ्यः प्रकट सद्भ्यः प्रकट हरि भक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2074 कार्तिक सुद त्रीज रविवार तारीख 22/10/2017 श्री स्वामीनारायण मंदिर कुंडलधाम आयोजित 26मी श्री स्वामीनारायण सत्संग शिबिरमां बपोर पछीना बीजा सेशनमां कथा मंडपमां आप सौनुं स्वागत छे। वाला भक्तो काले बपोरे शिबिरनी पूर्णाहुति थशे अने बपोर पछी सागर महोत्सवनो आरंभ थशे। श्री स्वामीनारायण विजय तेतराम श्री सहजानंद स्वामी ने नमः। महामुक्त स्वामी श्री सिद्धानंद मुनिकृत श्री हरिचरित्राम सागर सार ज्ञान यज्ञमां आपणे पूर सत्य विषम आया। वाला भक्तो आ पूरना 104 तरंग छे। काले बपोरे આ પૂરની પૂર્ણાહુતિ થશે, પછી 28 અને 29 બે પૂર રહેશે, એ સાગર મહોત્સવમાં આપણે સાંભળી લઈશું. અને સાગર સાર જ્ઞાન યજ્ઞ આખા શ્રીમદ હરિચરિતામૃત સાગરનો પૂરો થશે. તો આપ આદેશ કરો, હું મંગલાચરણ કરું છું. અનંત કોટી બ્રહ્માંડ કે ઉત્પત્તિ સ્થિતિ વિનાશ લીલા ખંડ રહે હું યહ સહજ સ્વાભાવિકતા સ. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય રૂપ જે લીલા, જે પરમેશ્વર શ્રીહરિની સહજ સ્વાભાવિક અખંડ ચાલ્યા કરે છે, એ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં વંદન કરીએ. કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમને પગે લાગીએ, ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરીએ કે મહારાજ, આપ જેવું ઈચ્છો છો એવું અમારું વર્તન થાવ. અમે કેવળ તમારા સુખાર્થે, તમારા દાસના સુખાર્થે જીવીએ. હર શ્વાસ અમારો એને માટે થાય. અમારા શરીરના લોહીના કણે કણ માત્ર એને માટે જ વપરાય. સબ પર સમર્થ હિ જે હે અક્ષર જૈસે તિન કી જો.
સબ પર સમર્થ હિ જે હે અક્ષર જૈસે તિન કી જો.
કણ તિન રહે હું તે હે દેવ મનુષ્ય લેખ કહા.
કણ તિન રહે હું તે હે દેવ મનુષ્ય લેખ કહા.
સબ પર સમર્થ હિ જે હે અક્ષર જૈસે તિન કી જો.
સબ પર સમર્થ હિ જે હે અક્ષર જૈસે તિન કી જો.
ગણ તિન રહે હું તે હે દેવ મનુષ્ય લેખ કહા.
ગણ તિન રહે હું તે હે દેવ મનુષ્ય લેખ કહા.
આજ દેવ લેખ કહા
દેવ મનુષ્ય લેખ કહા.
વાલા ભક્તો, આ સોરઠામાં આપણા પતિ પુરુષોત્તમ નારાયણનો અપાર મહિમા આધારાનંદજીએ લખ્યો મંગલાચરણનો આ સોરઠો છે. સબ પર, બધાયથી પર, અને સબ પર સમર્થ, બધાય કરતા સમર્થ, એની સામર્થ્ય સૌથી શ્રેષ્ઠ છે. અને અક્ષર જૈસે તિનકી જોહુ ગણતી ન રહે ઉતે, એ સાકાર મૂર્તિ લાડલા શ્રીહરિની આગળ અક્ષરધામ જેવા અનંત અક્ષરધામ ભેળા થાય તો પણ એની કોઈ ગણતરી નથી. તો દેવ મનુષ્યનું હું લેખું, એનું શું ગજું, એવા ભગવાન સ્વામિનારાયણ છે, એવા ભગવાન સ્વામિનારાયણ છે, એના ચરણમાં કોટી કોટી વંદન કરીએ. આવું સ્વામીએ મંગલાચરણ કર્યું. વાલા ભક્તો, શ્રીમદ હરિચરિતામૃત સાગરના પૂર 27માં શ્રીહરિએ ગઢપુરમાં જન્માષ્ટમી વગેરે ઉત્સવો કર્યા છે. પછી વડતાલ જઈ પ્રબોધિનીનો સમયો મહારાજ કરે છે, અને એ સમયમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરે છે. આ ગ્રંથ અનુસારે આવું છે. પછી ત્યાંથી વિચરણ કરતાં કરતાં, હરિભક્તોને રાજી કરતાં કરતાં ભગવાન સ્વામિનારાયણ સુરત પધાર્યા છે, અને સુરતથી વિચરણ કરતાં કરતાં પાછા ગઢડા પધારશે. આટલી લીલાનો સમાવેશ આ પૂરમાં કરેલ છે. આ પૂરમાં ભગવાન શ્રી હરિજી મહારાજ સુરત પધારશે. સુરતમાં 9 દિવસ યા તો 11 દિવસ જે ગણો, એ થોડાક અંદર જાય બહાર નીકળે એના દિવસો ગણો તો 11 દિવસ થાય, 12 દિવસ. આમ 9 દિવસ સુરતમાં મહારાજ રહ્યા છે. ત્યાંના પોલીસ કમિશનર અરદેસરના પત્રથી એના આમંત્રણથી મહારાજ સુરત જાય છે. અને સુરતમાં ભગવાન શ્રીહરિ બધે પધરામણીઓ કરે છે, ઘરો ઘર પધરામણી કરે છે. વાત સાંભળીને ખુશ થઈ જઈશું. સુરતના આખા આયોજનનું સંકલન હેન્ડલ કરનાર આનંદાનંદ સ્વામીને મહારાજ એવું કહે છે કે સુરતમાં કોઈ પણ હરિભગત ભાવિકનું ઘર પધરામણી વિનાનું રહેવું જોઈએ નહીં. જો કોઈનું ઘર બાકી રહી જશે તો વાંક તમારો. આમ કહીને મહારાજ ઘણા દિવસ સુધી સુરત શહેરમાં ખાસ પધરામણીઓ જ કરે છે. બસ તે દિવસનું સુરત ભાગશાળી થઈ ગયું છે. તાની બધી શેરીઓ અને બધા મહોલ્લાઓ શ્રીહરિના ચરણથી અંકિત થયેલા છે. ત્યાંના બધા ઘર ભગવાન અને સંતોની ચરણરજથી પાવન થયેલા છે. સુરત ભૂમિનું કંઈક બળ અધિક છે તો આજનો ખાસ પ્રોગ્રામ ભગવાન રથમાં બેસી સુરતની ગલીઓમાં ફરશે, સુરતવાસી હરિભક્તોને દર્શન દેશે અને એને ઘરે પગલા કરશે અને સુરતવાસી સુરત શહેર નેણા ભરી નાથના દર્શન કરશે અને પોતાના જીવનને ધન્ય કરશે. તો વાલા હરિભક્તો, હું આગળ વધું છું મહારાજની આ 27મા પૂરની અદ્ભુત લીલામાં. શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે, સૌને સુખ આપે છે, નિત્ય નવા ચરિત્રો કરે છે. ધ્યાન ધરીએ. મહારાજે જન્માષ્ટમીનો સમય ગઢપુરમાં કર્યો, પછી દશેરા ઉત્સવ ગઢપુરમાં કર્યો, પછી દિવાળી ઉત્સવ ગઢપુરમાં કર્યો, અન્નકૂટ ઉત્સવ મહારાજે ગઢપુરમાં કર્યો. આ બધા ઉત્સવ ગઢડા રહીને મહારાજ કરે છે. આ બધા ઉત્સવો કર્યા પછી મહારાજ ગઢપુરથી નીકળે છે. ભગવાન કારિયાણી પધારે છે, પછી ત્યાંથી રોજકા, ત્યાંથી કમિયાળા, ત્યાંથી અડવાળ અને ત્યાંથી પ્રબોધિનીનો સમયો કરવા મહારાજ વડતાલ પધાર્યા. વિક્રમ સંવત 1881ની સાલ છે. વાલા ભક્તો, આ ગ્રંથને અનુસારે 1 વર્ષ થોડું અન્ય ગ્રંથોની લાઈનમાં આગું પાછું રહેશે આપની જાણ માટે. આ ગ્રંથ એક એવો છે, એમાં અધાન સ્વામી મહારાજનું વન વિચરણ 8 વર્ષ બતાવે છે, બીજા બધા ગ્રંથો 7 વર્ષ. એવી ઘણી અમુક ઐતિહાસિક બાબતોમાં ડિફરન્સ છે. આ ગ્રંથમાં ધર્મ ભક્તિની પ્રતિષ્ઠા 80ની સાલમાં થાય છે. કાર્તિક સુદ 12 છે અને હરિકૃષ્ણ મહારાજની એની પ્રતિષ્ઠા 81ની સાલમાં કાર્તિક સુદ એકાદશી થાય છે. પણ પછી બધો પાટોત્સવ અને બધું એક હામટું આપણે 81ની પ્રતિષ્ઠા અને દ્વાદશીનો પાટોત્સવ પરંપરામાં ચાલ્યો આવે છે. હવે ખાલી તમારા ધ્યાનમાં હું લાવું છું કે આવું છે. આપણે આ બધા ઇતિહાસના તિથિવારને સંવતો હારે પૈણ્યા નથી, આપણે પુરુષોત્તમને પૈણ્યા છીએ. એ પાછું આપણે ધ્યાનમાં લેવું. 81 કે 80, હવે 81 કે 12 ઊંસું મેલન મહારાજે પધરાવ્યા છે બચમાં લઈને, એ વાત પાકી છે. ઘણા માણસો આવી વાતો સાંભળીને પછી ભૂલા પડે છે અને પછી રાગ દ્વેષ કે પક્ષાપાતમાં થોડુંક એવું માને છે કે મહારાજે નસીબ પધરાવ્યા, નામને તેમને બધા દુઃખી થાય છે બિચારા એના નસીબ. પરંતુ ભગવાન સ્વામિનારાયણે હરિકૃષ્ણ મહારાજ વાસુદેવ નારાયણ પધરાવ્યા છે. વડોદરામાં એ મૂર્તિઓ બની છે, વડોદરાથી આવી છે, મહારાજે પધરાવી છે. એની કેટલી વાતોને કેટલાય ગ્રંથોમાં કેટલાય પરચા વગેરે છે. પરંતુ અમુક આપણી કઠણાઈ બાકી હોય એટલે અમુક વાત રાગદ્વેષને કારણે આપણે ઊંધી લેવા પ્રેરાયા હોઈએ, આ લેતા હોઈએ, ખબર નહીં એમાં કંઈક લાભ માન્યો હોય આપણે. ઘણી વખત આખો સંપ્રદાય મારો છે, સ્વામિનારાયણ ભગવાન મારા છે, સ્વામિનારાયણ ભગવાને જે કાંઈ કર્યું એમના જે બે દેશ મંદિરો ગાદીઓ બધું ભગવાન મારા હોવાથી ભગવાનનું છે એ મારું, આટલી વિશાળ ભાવના નથી જીવમાં રહેતી. બચારા જીવને જ્યાં ભગવાને મૂક્યા હોય તેટલું પોતાનું કરીને બેસી જાય છે અને બીજું પછી મારું નથી એમ માનીને એનું કાંઈક હેણું બોલાઈ જાય છે. આવી નિમ્નતા, ઓછી બુદ્ધિ અથવા કોકની ચડામણી ઓછી બુદ્ધિવાળાની, આવું બધું ઘણું ગડબડ હાલતું હોય છે. આને હું કઠણાઈ એવું નામ આપું. આપણે તો એમાં કોઈ દી પડ્યા નથી ને આપણે કોઈ દી એમાં પડવું નથી, કેમ જે આપણે એવી નાની માની વાતમાં કાંઈ પકડાવવું કે હલવાવવું નથી. આપણે સ્વામિનારાયણ ભગવાન, અનંત કોટી બ્રહ્માંડના રાજા, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જે કાંઈ કર્યું છે એ બધું આપણા બાપનું અને દુભાકા દેવા. આપણે શું કામ નાનો કુંડાળો કરીને એમાં બેસી જવું, આટલું જ મારું ને બીજું મારું નહીં, ભલે સ્વામિનારાયણે કર્યું હોય પણ એ ઓલ્યાનું, ઓલ્યા દેશનું, ઓલ્યા કાંઠાનું, આવી બધી દુર્બુદ્ધિ શું કામ આપણામાં ઘાલવી? આપણે વિશાળ રહ્યો ને, જ્યાં ભગવાને મૂક્યા હોય જે સેવા હાથમાં આવી હોય એટલી કરો ને, લીલા લહેર કરો ને, ધુબાકા દઈને ધામમાં જાઓ. ધામમાં દેશ વિભાગ નથી, ધામમાં દેશ ગાદી બે નથી, ધામમાં કાંઈ ખેંચા ખેંચ નથી, ધામમાં સ્વામિનારાયણ ભગવાન એક જ છે, એની સામે જઈને ઊભું રહેવાનું છે. આ બહુ રાગ દ્વેષ કરશો નહીં, નહીતર ધામમાં ગરશો જ નહીં. સમજી જાવું ડાયા માણસે. આ બધા ગ્રંથો લખાણા છે તે સંતોની સ્મૃતિ અનુસારે લખાણા છે. સંભવ છે ક્યાંક કોઈને એમ સ્મૃતિ આવી હોય તો એમ લખ્યું હોય, પરંતુ ભગવાન સ્વામિનારાયણ સત્ય છે, એની લીલા સત્ય છે, એના ધામ સત્ય છે, એના દેવ સત્ય છે, એના આચાર્ય સત્ય છે, એના સાધુ સત્ય છે, એના હરિભક્તો સત્ય છે, એનો સંપ્રદાય સત્ય છે, અક્ષરધામ સત્ય છે, અને બધાનો મોક્ષ એ સત્ય છે. બસ વિશાળ બુદ્ધિ હોય તો બધું બરોબર જ છે, કાંઈ ગૂંચવાણેલું છે નહીં. જેને ગૂંચવાણેલું લાગે છે એ પોતે જ ગૂંચવાણેલો છે. ખ્યાલ આવો તમને? માટે રાગદ્વેષના જે પ્રવચનો હોય, રાગદ્વેષથી જે એકબીજાનું થોડું માનીને પછી ખેંચતા હોય ને બીજું પરાયું માનીને કાપતા હોય, આવી બધી બબાલને તુચ્છ માનવી. આજકાલના તમે બધા ભણેલા માણસો છો, એક વેણમાં સમજી જાઓ કે આ પ્રવચકને પેટમાં ગોટો ચડ્યો છે. એણે જેટલું પોતાનું માન્યું છે એટલું જ એ દુનિયામાં પ્રકાશિત કરવા માગે છે ને બીજાને ડાઉન કરવા માગે છે. આ બિચારો રોગી છે એવું સમજી લેવાનું તરત જ. આમ તો બધા સમજી જ જાય છે, એ પ્રવચક પોતે જ ન સમજતા. એને બિચારા રમોકડાને કોકે ચાવી આપી હોય એટલે એ બિચારા રાગદ્વેષના ખેંચા ખેંચીના ખોટે ખોટા પ્રવચનો કરતા હોય છે. પરંતુ ભગવાનની વિશાળ લીલાઓ, વિશાળ કર્તવ્યને આપણે વિશાળ દિલથી સ્વીકારવું, ભગવાનની વાણી આપણે માનવી, કોઈ વાતનો આપણે વિરોધ ન કરવો. ગોપાલ સ્વામીની વાતું, ગુણાતીતાનંદ સ્વામીની વાતું જેટલી આપણને માનીએ એટલું આપણને સુખ થાય છે. આદરતાથી આપણે માથે ચડાવીએ, જેટલી સિદ્ધાંતની શાસ્ત્રીય હરિને ગમતી અને મોટા સંતોએ માન્ય કરેલી અને એ લાઈનમાં મળતી એવી જે બધી બાબતો હોય, કલ્યાણકારી હોય, આપણને પુષ્ટિ કરતી હોય, ભગવાનમાં જોડતી હોય, તો એ બધી જ વાતો, બધા જ શાસ્ત્રો, બધું જ આપણે માટે શિરોધાર્ય છે. કોઈ શબ્દોમાં, કોઈ વાક્યમાં, કોઈ એક વાતમાં, કોઈ એક બાબતમાં, કોઈ એક તિથિ, કોઈ એક વારમાં, કોઈ એક સાલમાં, ગમે ત્યાં એવી રીતે તુચ્છ બુદ્ધિએ કરીને ભરાઈ પડવું નહીં. વિશાળ સંપ્રદાય છે, વિશાળ સંપ્રદાયનું સાહિત્ય છે, સંપ્રદાયમાં ઘણા બધા મંદિરો છે, બે દેશ ગાદી છે, ઘણા સાધુ સંતો છે, ઘણું બધું બહુ મોટું આ કમઠાણ છે, અને આમાં બધા પુરુષોત્તમને ભજે છે, અને જે પુરુષોત્તમને વળગી પડે છે એ ભગવાનને પામી જાય છે. આ વાત સાચી છે. વાઇડાઈ કરવા જાય છે, મારું તારું કરવા જાય છે, એ બિચારા કંઈક હલવાય છે, એ હાવ સાચું માનજો. માટે હો વાતની એક વાત, બધું ભગવાનને પમાડવા માટેનું છે, આપણે રાજી કરવા કે ખેંચા ખેંચ કરવા માટે નથી. માટે ભગવાનને જેમ પમાય એમ આખા સંપ્રદાયનું જે બધું છે તેનો ઉપયોગ કરવો. પણ આપણામાં રાગદ્વેષ વધે, અહંકાર વધે, મમતા વધે, પક્ષાપક્ષી વધે, ખેંચા ખેંચી વધે, એ રીતે કશોય ઉપયોગ ન કરવો, કશાય ન. આવી મારી આપ સૌને કાયમની ભલામણ છે. કોઈથી ડખે પડવું નહીં, ડખાથી આગા રહેવું, રાગદ્વેષથી દૂર રહેવું, પાડાપાડીને ખારથી દૂર રહેવું, દૂધ દૂધ પીવું ને ધુબાકા દેવા મંજૂર. મજા બહુ આવે છે. થોડોક તાપ પડે છે, બાકી કોઈ તકલીફ નથી. તડકો ખબર નહીં આટલો બધો ક્યાંથી કાર્તિક મહિનામાં પધાર્યો. સૂર્યનારાયણ હમણાં બહુ તેજમાં છે, ખૂબ લાઇટ આપે છે. વાલા ભક્તો, હવે થોડા દિવસ છે, થોડુંક ખમી લેજો, માથે પાણી બાણી છાંટજો, ટાઢો રૂમાલ રાખજો માથા ઉપર, કાં તો એકાદો ટુવાલ ભીનો કરી ઓઢી જાઓ, ફાળીઓ પલાળીને બપોરે હોઈ જાઓ ઓઢીને. ન હોય કહેજો એક ધોત્યું હું આપીશ. હે ભગવું નહીં બાપા, ધોળું આપ, ભીનું કરી ઓઢી જાવ ને પંખો ચાલુ કરવાનો, આપણા બાપનું એસી એવો ઠંડો પવન આવે અંદર, બાલભરણ ગરમી હોય, એમ કરીને થોડાક દી કાઢી નાખો. કેમ જે આપણે થોડાક ઠંડીમાં રહેલા હોય, આ પરદેશના ને ઠંડીમાં રહેવાની આદત ને એવું બધું, એ દેશનું વાતાવરણ, એટલે એને આપણા દેશનું વાતાવરણ ગરમ પડે. આપણા દેશના બધા ટેવાઈ ગયેલા હોય, પછી જે આ પદડુક્યા હોય એને ભી પડે ભાઈ, ખડતલ્યા હોય એને તો બધી આવડત હોય. એણે તો એ રીતે પોતાના દેહને તૈયાર જ રાખ્યો હોય, પણ જે પેપડી સાપ હોય ને, હાચવી હાચવીને દેહને પેપડા જેવો કર્યો હોય, અને પછી થોડુંક ઊનું લાગે તા કે ઓય ઓય ઓય, થોડુંક ટાઢું લાગે તા કે, હવે એણે તો એવી ટેવ જ પાડી છે. હાવ થોડાક મજબૂત રહેવું જોઈએ, મનથી ને તનથી બે રીતે યાર. થોડી ઘણી ટાઢની ખબર ન પડવી પડે, થોડા ઘણા તડકાની ખબર ન પડી, એક ટાણું ચૂકી જવાય ખબર ન પડવી પડે ટાણું ચૂકી ગયા છે. આ તો સહેજ પેટવાનું થાય તા કે ઓય ભાઈ ભૂખ લાગી, બાપરે બલાડા બોલા, અલ્યા પણ હવે આટલે મરી ગયો. થોડોક મજબૂત થાય યાર, ભગવાનના ધામમાં જવું છે, થોડી હિંમત રાખો, ભગવાનનું સ્મરણ કરો અને શરીરને સાચવજો. ભગવાન ભજવાનું સાધન છે, માંદા પડીએ પછી કાંઈ થતું નથી. હું કાંઈ તમને માંદા પડવાનું નથી કહેતો, સાચવી લેવાનું કહું છું. તો વાલા ભક્તો, ભગવાન શ્રીહરિ વડતાલ પધાર્યા, વાસણ સુતારને ઘરે મહારાજે ઉતારો કર્યો. વાસણ સુતારનું ઘર જોયું તમે વડતાલમાં? જોઈ આવજો કોક દાડા. કહેવાનું સુતારનું ઘર છે, ત્રણ માણની હવેલી છે, લાકડાની અદ્ભુત. આજ જોવો તો તમે આશ્ચર્યચકિત થઈ જાઓ, તમને એમ લાગે કે હવેલી હમણાં કોઈએ કરી છે, મહારાજ વખતની છે, અદ્ભુત છે, મહેલ જેવું છે, સરસ. એ જમાનામાં એ લોકો એટલા સુખી હતા, અને એના ઘરમાં એવો સંપ હતો અને એવો નિષ્ઠાવાન સત્સંગ હતો, એટલે ભગવાન સ્વામિનારાયણ એમને રાજી કરવા માટે કાયમ એને ઘરે ઉતરતા હતા. એટલે બધાને લખવું જ પડે, વાસણ સુતારને ઘેરે ઉતર્યા, વાસણ સુતારને ઘેરે ઉતર્યા, અને આમથી બધું વાસણમાં જ મુકાય. હે બસ જો આ, યસ આવેલી જો, શેને જોરદાર, એ જમાનાનું છે. એક બેન ત્રણ માળ જો, તેથી ક્યાં કોઈને માળ જ હતા, એક માળ નહોતું, એને બદલે ત્રણ માળ છે. વાલા ભક્તો, ભગવાનને ત્યાં રહેવું ગમતું હતું એટલે રહેતા હતા. મહારાજને ઉતારાનું કામકાજ એનું ઘરનું, એને ગમે ને ઉતરે, કોઈ કે એમ કાંઈ ન કરે. હા, ઉતારો આપણે આપણી મેળે રાખી, કેમ ફાવે ને રહેવાનું, બધા મોટા એમ જ કરે. અમે એક જણા ઘરે ઉતર્યા હતા, નો છૂટકે સમજ્યા, એવો માથાનો માણા હતો. અમે તો શું લક્ષ્મીનારાયણ દેવનો ધર્માધવ કરાવવા ગયા હતા એટલે ઉતર્યા. નીણમ, નીણમ ગામ, ગામનું નામ નીણમ, આમ આવ્યું એ પણ. બપોરે ગરમી બહુ થાય ને એણે બધા બારણા બંધ કર્યા. તમે કીધા એ ખુલ્લા રાખીને પવન, મને કે ભમરી આવીને દર કરે સ્વામી, ભમરી ભોણ કરે, મન કે બાણા નહીં ખોલવાના, ગરમી થાય ભલે થાય એવો માણા. તે દી અમે પ્રાયમજમાં રસોઈ કરતા, હવે દીવાસળીએ કરીને પછી ઓલું મૂકી દીધેલું, તે ત્યાં લાદી કાળી થઈ અને આવ્યો. મેં તમને પહેલે જ કહ્યું તું કશું કાળું ના કરતા, કે હો લાદી કાળી કરી કે ધોઈ નાખ્યું તું જાન બાપા. આવો હતો અને પાછો મને કહેતો, મન કે વડતાલ નો એક જ છું, બાકી બધા જતા રહ્યા. મેં કીધું કઠણાઈ અમારી તું રહ્યો, તું પહેલા ગયો હોત તો સારું હતું આમ હતું. પછી મેં ત્યાં કથા કરી ને પછી ઓલા હરિભગતનું આખ્યાન કીધું. ઉતારે આવ્યા ને તમે કે તમે વાત કરીએ બધી હું જાણું. મેં કીધું સારું હોવા દે, મન કે બધી મને ખબર. મેં તને હોય તું જાન બાબા, એવો હતો. પછી અમે ત્યાંથી કઈ ભાગ્યા છીએ. વાલા ભક્તો, શ્રી હરિએ સૌથી પહેલા મંદિરમાં આવી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. જો લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના થઈ ગઈ છે. નિર્મળાનંદ બ્રહ્મચાર્ય શ્રી હરિને દેવોનો પ્રસાદીનો પુષ્પહાર પહેરાયો. બ્રહ્મચારી હોય ને આમ હાર પહેરાવ. શ્રી હરિએ પૂજારીની સેવાના પૂજાના વખાણ કર્યા. મહારાજને આ બહુ ટેવહારી હતી બિરદાવવાની, ભરત બિરદાવે, તમારી સેવા તમારી પૂજા બહુ સારી. ત્યારે મંદિરના મુખ્ય એવા બ્રહ્માનંદ સ્વામી ત્યાં આવ્યા, લ્યો સાંભળો, ને શ્રી હરિને પગે લાગ્યા. શ્રી હરિ તેમને ભેટ્યા. બ્રહ્માનંદ સ્વામી કામમાં આવી ગયા છે કે નાવા ધોવા ગયા છે, પણ મહારાજે પધારીને દેવના દર્શન કરી લીધા, બધું પતી ગયું. પછી સ્વામી આવ્યા, પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ભેટ્યા. શ્રીહરિની આજ્ઞાથી ભુજના નારાયણભાઈ સુતાર વડોદરાથી બે ધાતુની મૂર્તિ બનાવીને વડતાલ લાવ્યા. બે મૂર્તિ વડતાલ લાવ્યા, તેમાં એક મૂર્તિ વાસુદેવ નારાયણની અને બીજી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની હતી. બંને સ્વરૂપ એક સરખા અપાર સુશોભિત હતા. અહીં તે મૂર્તિઓ વિશે ગ્રંથકાર એવું લખે છે,
જી સરિત કે જી હા ભક્ત જે હા, તી સરિત કે તી હા કાર્ય તે હા, એક મૂર્તિ કર જો તાઈ કાર્ય કરત રહે જૈસે રહાઈ, અનંત હોય એક હી રૂપા સદાય રહત હૈ યહ અનુપા, ભક્ત બિનતા કે લહત ન ભેદા અતર્ક રહાયે કહત હે વેદા.
જે સ્થળમાં જેવા ભક્ત હોય અને જ્યાં જેવું કાર્ય હોય ત્યાં પરમેશ્વર એક મૂર્તિ દ્વારા એ પણ તે બધું કાર્ય કરે છે, અને તે પરમેશ્વર સ્વયં એક હોવા છતાં અનંત રૂપે પણ થાય છે, એમ હંમેશા ભગવાન અનુપમ રહે છે. સાચા ભક્ત સિવાય બીજાને તેના ભેદની ખબર પડતી નથી, કેમ જે તે પરમેશ્વર અતર્ક છે. તેમ વેદ કહે છે. એક મૂર્તિથી કામ થઈ જાય. ભગવાન બે સ્વરૂપ પધરાવે તો એ તો અનંત સ્વરૂપે રહી શકે. એમની લીલા અતર્ક છે એમાં કોઈને ખબર પડતી નથી. કે છે સંવત 1881 પ્રબોધની એકાદશી, તે દિવસે તે બંને મૂર્તિઓને મંદિરમાં પધરાવી કહેતા પ્રતિષ્ઠા કરી અને કોઈ જાતનો બાધ ન આવે તે રીતે તેનો વિધિ કરાવ્યો. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય, વાસુદેવ ભગવાનની જય. હવે ધર્મ ભક્તિ વાસુદેવ થયા, ગોલોક વિહારી અને હરિકૃષ્ણ મહારાજ થયા. આ રીતે ભગવાન શ્રી હરિએ પ્રતિષ્ઠા કરી. પછી બારસની લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા એટલે પછી બધો બારસનો વિધિ પાકો થયો. આ સમય દરમિયાન સુરતથી અર્ધેશ્વર કોટવાળનો શ્રી હરિ ઉપર કાગળ આવ્યો. એમણે વિનંતી કરી કે હે મહારાજ, દયા કરીને તમે સુરત પધારો. આપને માટે જે કાંઈ પ્રોટેક્શન સગવડતા, જે આપની અનુકૂળતા હોય એ બધું હું પૂરું પાડીશ. હું સુરતનો કોટવાળ છું, પોલીસ કમિશનર. આખા સુરતની સુરક્ષાની મારી જવાબદારી છે. આપ કોઈ ચિંતા કરશો નહીં. મારી વિનંતી છે, આપ સુરત પધારો. અહીંના સુરતવાસી ગોવિંદભાઈ વગેરે ભક્તો આપને બહુ ચાહે છે. બધા ભક્તોની ખૂબ ઉત્કંઠા છે. આવો પત્ર આવ્યો. તે પત્ર શ્રીહરિએ વડતાલમાં વાંચ્યો. પછી શ્રીહરિ પૂનમનો સમયો વડતાલમાં કરી ત્યાંથી સંઘ સહિત સુરત જવા નીકળ્યા. જોળ ગામ ગયા, ત્યાંથી વલાસણ ગયા, ત્યાંથી બોચાસણ ગયા, ત્યાંથી દેવાણ ગામ ને ત્યાંથી કારેલી ગામ ને ત્યાંથી આમોદ પધાર્યા. આમોદથી પ્રભુ બોવા પધાર્યા. બોવાથી ભરૂચ, ભરૂચથી અંકલેશ્વર, અંકલેશ્વર થઈને પ્રભુ ચોકી પધાર્યા છે. હું સ્પીડમાં જાઉં છું, સાર સારમાં, ઓકે. પણ ત્યાંના ત્યાંના હરિભગતને મહારાજે યથાશક્તિ સુખ આપ્યું છે, દર્શન આપ્યા છે, સેવા લીધી છે. રોકાણા કાંઈ ટીમણ, કાંઈ પરચો, કાંઈ લીલા નાન મોટું કર્યું છે. એ વખતે સુરતના ગોવિંદભાઈ વાણંદ પોતાનો સામાન લઈને શ્રીહરિને વતુ કરાવવા 8 ક્વેશ્ચન મુકાયો. સુરતમાં એક ગોવિંદભાઈ કરીને વાણંદ હતા, એક શેઠ પણ હતા. આ ગોવિંદભાઈ વાણંદ કેવા હરિભગત હશે અને કેવો મહિમા હશે. ભગવાન સ્વામિનારાયણ પધારે છે એવી વાત સાંભળી એટલે પોતાનો હજામત કરવાનો સામાન લઈને ભગવાનનું વતુ કરવું છે ને, ક્ષૌર કર્મ, મુંડન. 8 કોષ ભગવાનને આવતા સાંભળ્યા છે એટલે એ હામે નીકળી પડ્યા કે જ્યાં ભેગા થાય ત્યાં મારે વતુ કરવું. 8 કોષ સામા આવ્યા અને એક તલાવડીએ ઝાડની સુંદર છાયા નીચે શ્રીહરિનું ગોવિંદભાઈએ વતુ કર્યું, ભાઈ મુંડન કર્યું. હો ગયા મુંડન મહોત્સવ. આ સુરતનો સત્સંગ બાપા. 8 કોચ તો હજાયો લઈને સામે આવે, કરી જ નાખું છું તમારું. મજા આવે. પછી શ્રીહરિ ત્યાંથી નીકળી કોસાડ પધાર્યા. કોસાડ ગામ પ્રસાદીનું છે. ભગવાન કોસાડ ગયા છે, ત્યાં બધાને સુખ આપી તાપી નદી ઉતરી અશ્વિની કુમાર પધાર્યા રુસ્તમ બાગ. ત્યાં જઈને મહારાજ વિશ્રાંતિ લે છે. ત્યાં શહેરના તથા આસપાસના હરિભક્તો ખૂબ જ આવ્યા બધા. ત્યાં અર્ધેશ્વરજી શેઠ, એને શેઠ કે છે, આધાન સ્વામી પારસી કોટવાળ કમિશનર જે કોતે શ્રીહરિને મળવા આવ્યા. હવે જોજો, સાંભળો જો. ત્યારે શ્રીહરિએ દાદા ખાચર આદિ થોડા દરબારો તથા સુરતના આગેવાન હરિભક્તોને અર્ધેશ્વરજીને સન્મુખ મોકલ્યા. તમે વિવેક જોજો, વિવેક. કારણ કે એ સુરત નરેશ કહેવાય, સુરતના એ રાજા કહેવાય કોટવાળ. આમ તો અંગ્રેજ શાસન હતું, આ એમના નિમેલા કોટવાળ હતા. મહારાજે એના સન્માનમાં સામે મોકલ્યા. જ્યારે તે સૌ અર્ધેશ્વર શેઠને લઈને શ્રીહરિ પાસે આવ્યા ત્યારે સાંભળવા જેવું છે. તે વખતે શ્રીહરિએ સંતોને એવું કહી રાખ્યું હતું, બધા સાધુને એવું કહ્યું હતું કે તમે જેમ બેઠા છો ને તે રીતે તમારે હવે બેસી રહેવું, તમારે ઊભું નહીં થવાનું. તમે સંતો છો, ત્યાગીઓ છો. અમારે તો જ્યારે કોઈ મોટા માણસ આવે ત્યારે દેશકાળને સમજીને ઊભા થવું જોઈએ. મહારાજ કહે છે અમારે ઊભા થવું જોઈએ કોઈક મોટા માણસ આવે ત્યારે વ્યવહાર સમજીને. સંતો તથા બ્રહ્મચારીએ ઉઠવું તે યોગ્ય નથી. તમારે ઊભું નહીં થવાનું કહે છે, તમારે બેહી રહેવાનું. મહારાજ કે હું ઊભો થઈશ એને સામે જઈશ, પણ તમે બધા બેહી રહેજ. સ્વામિનારાયણ ભગવાન જો કેવું છે કોડે. મહારાજ કે તમે ઉઠો તે જગતમાં શોભતી વાત કહેવાય નહીં. કેમ છે તમે સંતો કહેવાઓ, તમે ત્યાગી કહેવાઓ, બટ તમે કોઈ ઉઠતા નહીં, બેહી રહેજ. જેવા અર્ધેશ્વરજી શેઠ આવ્યા એવા શ્રી હરિજી મહારાજ ઊભા થઈ ગયા. ત્યારે પેલા અર્ધેશ્વરજી કે હા હા હા, અરે મહારાજ બેસી રહ્યો ત્યાં તો મહારાજ ઊભા થઈ ને એમને ભાવથી ભેટા અર્ધેશ્વરજી. વિવેકની મૂર્તિ છે ને, કેવા રમોકડા જેવા ભગવાન છે. પહેરે છે થોડા કઈ હળવા ફૂલ છે ને, અમુક લાકડા હેઠે ભરાઈને ઊંસા કરો તો ઊંસા નો થાય. અમે હે ને ઊંસા થઈ એટલે બેહી રહ્યો કોઠી સાફ બેહી રહ્યો, ઉઠતા જ નહીં. ત્યાં શું કરવાનું? હા હા, ઊભા થઈને ભેટી પડ્યા. પછી શ્રીહરિએ તેમને કુશળ પૂછ્યું, કેમ છો અર્ધેશ્વરભાઈ? મજામાં? બહુ મજા, વાતાવરણ બધું બહુ સરસ છે, બધું બહુ સારું છે. આમ તેમ થયું, બેઠા થોડી વાતચીત થઈ. પછી મહારાજ એક વાત કરે છે કે શેઠ, આ દાદા ખાચર છે. મહારાજ દાદા ખાચરની ઓળખાણ આપે છે. હવે ભગવાનને હું હુજ્યું, સુરતના કોટવાલને દાદા ખાચરની ઓળખાણ આપે છે. ઓળખાણ આપી સાંભળજો કે આ દાદા ખાચર છે. એમને ગામમાં ગરાસમાં ભાગ છે એવું કીધું. શું કીધું? ગામમાં ગરાસમાં ભાગ છે. આખું સ્વતંત્ર રાજ્ય તો નહીં, પરંતુ રાજ્યમાં ભાગ છે. આવી પછી ઓળખાણ આપી, અને પછી ઓળખાણ બહુ સરસ આપી. જો કે આવી ઓળખાણ ભગવાન હોય ને એને અપાય, આપણે આપી નહીં. કાંઈ બાર ગામ જઈને કોઈ નહીં. ઓકે, શું ઓળખાણ આપી? એક દિન તેહી રહત ન સુખા, વરતત રહત નિરંતર દુખા, ભૂમિ તીતના કલેશ તી નહી, દેખત હમ રહાયે તી નહી. આ ગ્રાસદાર છે, ગ્રાસમાં ભાગ છે, પરંતુ તેને એક દિવસ પણ શાંતિ રહેતી નથી. આ દાદા ખાચર હંમેશા કાંઈ ને કાંઈ દુઃખ હોય જ અને હોય જ છે. અમે તો એ બધું દેખી રહ્યા છીએ કે જેને જેટલી જમીન હોય, ગ્રાસ હોય, તેમાં એટલો ક્લેશ રહ્યો હોય છે. સાંભળો, સ્વામિનારાયણ ભગવાનનો હંમેશા એવો મત રહ્યો છે કે જેને ગામ ગરાજ છે, જેની પાસે જાજુ ધન છે, એ જ આ સંસારમાં દુખી છે. આ મારા દાદા ખાચર એક દિવસ એને શાંતિ નથી. કાંઈક ને કાંઈક ડખો ને દુઃખ હોય જ, જેટલી જમીન જેટલો ગરાશ એટલું દુઃખ જ. હા, અમે જોઈએ છીએ એને ઘરે રહીએ છીએ ને. તમે આ રાજાનું રાજસુખ જોઈ છે, ગમે રાજાને કેવું સુખ હોય, અમે નજરે જોઈ જ કે છે. આવી ઓળખાણ આપી, બોલો. હવે હું તમને પૂછું, આવી ઓળખાણ અપાય? આપણે કોઈ આપી આવી ઓળખાણ આપી ઓલાને? ઓળખાણ કરાવી કે આમને એક દિવસે સુખ નથી રહેતું, આ અમારા દાદા ખાચર ભલા છે ને આવું કરતા. નહીં, ભગવાનની વાત તો બધી મસ્ત કહેવાય. એમની તો આખી રીત અલૌકિક હોય, એનો ક્યાં નિશાન હોય, એને શું કેવું હોય એ કોક જ સમજે, કોઈને કોઈને ખબર જ ન પડે. પાછા બોલ્યા, જેટલા જેની પાસે જમીન વગેરે સંપત્તિ ધન વગેરે હોય એટલા એ દુઃખી જ હોય. આ અમે જોઈએ છીએ કે હરદેશ્વરભાઈ, કહેવાનો મતલબ એમ કે તમારે સુખ શું હોય એમ. આમને ગરાસમાં ભાગ છે, નાનું છે તો તકલીફ છે. તમે તો આખા સુરતના રક્ષક છો, તમારે હક શું હોય? આવું સમજીને મોટા મોટા રાજાઓએ પણ સૌથી અધિક ભગવાનમાં સુખ દેખ્યું છે. જો આ ઝાપટ મારી કે આ સંસારમાં, રાજ્યમાં, સત્તામાં, સંપત્તિમાં પૃથ્વી જાજી ભેગી થઈ જાય એમાં ક્યાંય માલ નથી. આવું જ્યારે નજરે જોયું આગળના રાજાઓએ કે આ રાજ્ય વગેરેમાં તો કંકાસ કંકાસ, દુઃખ દુઃખ, લડાઈ ઝઘડા, મારા મારી, દગા છે, આમાં ક્યાંય સુખ નથી, સુખ તો ભગવાનમાં જ છે એમ એ લોકોને સમજાણું. તેથી જ સ્વયંભૂ મનુ જેવા મહારાજાઓએ રાજ્યનો ત્યાગ કર્યો અને ભગવાનનું ભજન કર્યું. કારણ કે ભગવાનમાં બહુ સુખ છે, બહુ સુખ છે એટલે બહુ સુખ. ભગવાનના સુખની આગળ બીજા બધા સુખ. જ્યારે સંસારમાં ખૂબ ભટકાવનારા દ્રઢપણે એમણે દેખ્યા ત્યારે તેમને તેનો મોહ ઉતરી ગયો અને પછી જ પરમ સુખમાં ધ્યાન ગયું અને ધ્યાન હરિમાં લાગ્યું. એ સુખ એણે માગ્યું અને સાધનાથી એણે પરમેશ્વરનું સુખ પ્રાપ્ત કર્યું. શ્રીહરિનો કહેવાનો મતલબ એમ છે કે બુદ્ધિશાળીએ સંસારના દુઃખને ઓળખી લેવા જોઈએ અને એનો મોહ ઉતારી નાખવો જોઈએ અને પરમેશ્વરના શાશ્વત સુખમાં વળગવું જોઈએ. આટલો શુદ્ધ ભાવ આટલો છે. આપણી એક કઠણાઈ છે કે આપણે ઘણું દુઃખ સંપત્તિમાં, સ્ત્રીમાં, ઘરમાં, વ્યવહારમાં, પૃથ્વી આપણી જ્યાં જ્યાં આપણે જમીનો રાખી હોય એમાં, કોક શેઢો દબ્બે કાં કોક ઝૂંપડા કરી નાખે એમાં બહુ બધે દુઃખ ભાળ્યું છે આપણે. લે અમુક તો ગામ ને શહેર એવા જ છે, જમીન તમે કોક ખરીદો એટલે બે ચાર ઢોર ન્યા કોક બાંધી જાય, એટલે બે પાંચ લાખ એને તમારે એ ખીલો કઢાવવાના દેવા પડે. બહુ બધા દુઃખ, કાંઈક ને કાંઈક તકલીફ થાય. આમાં ઝઘડા જ છે, આ સંપત્તિ દુઃખનું ઘર છે, ક્યાંય શાંતિ નથી. આવું બધું હું અને તમે આ દુનિયામાં આપણી હગી આંખે જોઈએ છીએ, છતાં એનો મોહ કેમ નથી ઉતરતો? વાત આ છે. સ્વયંભૂ મનુને ઉતરી ગયો તો એને રાજ્યનો ત્યાગ કર્યો, જંગલમાં જઈને ભજન કર્યું, આપણને કોઈને ઉતરતો નથી. સત્તાનો મોહ નહીં, રાજ્યનો મોહ નહીં. મારી નાખે, લોકો બોમ્બ મૂકે છે, મશીન ગને મારે છે, ગમીને ઉડાડી દે છે, તોય આપણને બધાને એમ જ રહેશે કે લાવો જો એક વાર મળી જાય ને બાદશાહ, મોહ ઉતરતો જ નહીં. મહારાજ કહે છે કે મોહ ઉતરી જવો જોઈએ આવી બધી બબાલનો અને ભગવાનમાં પ્રેમ થવો જોઈએ, એ સુખ લેવાની અંદરથી સ્ફૂર્ણા થવી જોઈએ. ભગવાનના સુખ સિવાય બીજામાં જ્યાં સુધી સુખ દેખાય છે ત્યાં સુધી તેની બુદ્ધિ નિષ્ફળ છે, નિષ્ફળ. બુદ્ધિ જ નિષ્ફળ છે, કશા જ કામની નહીં. અને એ વાત સત્સંગથી દેખાઈ આવે છે. ભગવાન કે સુખ બિન સુખ દેખત હી જાહી લગ. ભગવાનના સુખ સિવાય બીજે સુખ જ્યાં સુધી મનાય છે, દેખાય છે, ત્યાં સુધી આપણામાં ભલે ગમે એટલી બુદ્ધિ હોય પણ તે બુદ્ધિ નિષ્ફળ છે, ફેલ છે, ફેલ. મારા ભક્તો, બુદ્ધિને સફળ કરીએ, બુદ્ધિને સાર્થક કરવી જોઈએ. અને બુદ્ધિ સાર્થક ત્યારે કહેવાય, ભગવાન સિવાય ક્યાંય સુખ છે જ નહીં, ભગવાનમાં જ સુખ છે. આવો દ્રઢ ઠરાવ ઠેઠ સુધી ઉતરી જાય, હાડે હાડમાં ઉતરી જાવ. આટલી વાત કરી શ્રીહરિએ. પોતે પહેરેલો ગુલાબનો હાર હરદેશ્વર શેઠને પહેરાયો તથા પાનબીડા અને અન્ય મેવા પણ આપ્યા. વાલા ભક્તો, એમના સ્વાગત માટે મહારાજે સોનેરી વરખ ચડાવીને પાનબીડા તૈયાર કરાવ્યા હતા. મહારાજે પૂછ્યું કે આવા મોટા માણસનું સ્વાગત કેમ થાય? તો કોકે કીધું પાનબીડા બનાવાય ને એના ઉપર સોનાનો વરખ ચડાવાય. મહારાજ એવું કરીને એને પાનબીડા આપ્યા. જો તો ખરા, આપણને એમ લાગે કે એક મોટા સત્તાધીશની આગળ સ્વામિનારાયણ ભગવાન કેટલા નિર્માની, કેટલા નમીન ને કેટલા લાલાયત રહે છે. પણ યાદ રાખજો, એ ભગવાન છે, એને કોઈનો ભાર મહાકાળનો ન પડે, અક્ષરધામનો ન પડે, અને અર્ધેશ્વર શેઠનો હું ભાર પડે. એટલે આરંભમાં એમ લખ્યું કે અક્ષર જેવાની પણ ભગવાન આગળ ગણતરી નથી તો બીજાની શું ગણતરી હોય. એવા પુરુષોત્તમ નારાયણ જીવના કલ્યાણ માટે કેટલા નિર્માની થઈને આ લોકની રીતિ ભાતીને ફોલો કરે છે, અને હવને માટે પ્રભુ પોતે દિન આધીન થઈને વર્તે છે. તો આપણે કયા ખેતરના મૂળ આવેલા, શેનું અભિમાન? એ જેના નિર્માની હોય ભગવાન, એના દાસને છે જોઈએ માન. જેના નિર્માની હોય ભગવાન, આપણે ન રખાય માન, આપણે બધાને માન દેવાય, દાસના દાસ થઈને રહેવાય. આપણા ભગવાન એમ રહ્યા છે, એ ઊભા થઈ ગયા છે, એ હામે ગયા છે, એ નમ્યા છે, એણે સ્વાગત સન્માન કર્યા છે બીજાના. આપણે કોણ? સમજવું પડે. આ બહુ મોટી વાત છે, બહુ મોટાઈ છે. વાલા ભક્તો, એક વાત યાદ રાખજો, બીજાનું સન્માન કરીએ ને જે સુખ આવે છે, એ સુખ આપણું સન્માન થતું હોય ત્યારે નથી આવતું. આપણે બીજાની પૂજા કરીએ ને એ વખતે આપણા હૃદયમાં જે ભગવાન સુખ આપે છે, એ સુખ આપણી પૂજા કોઈ કરતું હોય ત્યારે નથી આવતું. આ હું મારી અનુભૂતિ બોલું છું. બીજાના આપણે વખાણ કરીએ ત્યારે આપણા હૃદયમાં જે શાંતિ થાય છે ને જે આનંદ આવે છે ને જે આપણને ભગવાન આપે છે, એ આપણા વખાણ જ્યારે થતા હોય ત્યારે કાંઈ નથી મળતું, કાંઈ સુખ નથી આવતું, કાંઈ શાંતિ નથી થતી. આપણે જ્યારે બીજાને મદદ કરીએ, બીજાને કાંઈક કામ લાગીએ, બીજાનું ભલું કરીએ, સેવા કરીએ નિસ્વાર્થ ભાવે, ત્યારે આપણા હૃદયમાં જે શાંતિ અને સુખ અનુભવાય છે, તે સુખ અને શાંતિ કોક આપણી સેવા કરે, કોક આપણને મદદ કરે ત્યારે નથી અનુભવાતી. આ પરમ સત્ય છે. અને નીચે બેસી સૌની સાથે હળીમળીને રહીએ એમાં જે શાંતિ ને સુખ આવે છે, એવી ઊંચે બેહવામાં ક્યારેય શાંતિ ને સુખ મેં નથી જોયું. ઊંચા બેહવામાં, આગળ હાલવામાં, મોટભા થવામાં, પૂજાવામાં, આપણા વખાણ કરાવવામાં જેને સુખ દેખાતું હોય એને પણ એ બધી મોટાઈમાં, સન્માનમાં, પ્રતિષ્ઠામાં, પૂજામાં ક્યાંય સુખ નથી, નથી ને નથી. જેને પૂરેપૂરી બુદ્ધિ નથી ને એને એમાં સુખ દેખાય છે. જેને ભગવાને સૂક્ષ્મ બુદ્ધિ આપી છે, અલૌકિક બુદ્ધિ આપી છે, એને તો એ બધું અનંતના કલ્યાણ માટે સહન કરવું પડતું હોય છે. એમાં એને ક્યાંય સ્વાદ આવતો નથી. મોટાઈમાં, પૂજાવામાં, પ્રતિષ્ઠામાં લોકો વખાણ કરે, એમાં લોકો હામૈયા કાઢે, વરઘોડા કરે, એમાં એને કાંઈ સ્વાદ આવતો નથી. એ તો બિચારા સહન કરતા હોય છે. આપણે એમ માનીએ કે એને બહુ મજા આવતી છે, એમાં ક્યાં મજા છે? મજા તો નાના રહેવામાં છે. સુખ તો નિમ્નતા પોતામાં ધારણ કરો એમાં છે, નિમ્નતામાં. નિમ્નતામાં દાસ થવામાં સુખ છે. દાસને કોઈ ભય જ નથી. જેટલા મોટા થાવ ને એટલા ભય વધે છે. આપણને એવું લાગતું હોય કે ભય જાય છે, ના ના, ભય વધે છે. ઘણાને એવું થાય કે થોડીક સંપત્તિ આવી જાય ને તો ભય નહીં. એને એ નહીં ખબર કે જેટલી સંપત્તિ વધે એટલો હારોહાર ભય વધે. એ બધી વસ્તુમાં ભય છે. ભગવાને દબાણમાં પેલા વસ્ત્ર અલંકાર ફેંકી દીધા ને પછી એમ કીધું કે ભય એમાં જ છે. કોઈ તત્વજ્ઞ ઊંડો ઉતરેલો માણસ હોય તો એને આ વાત અનુભવાય છે કે સંપત્તિમાં, સન્માનમાં, સત્તામાં, મોટાઈમાં ક્યાંય શાંતિ, સુખ કે નિર્ભયતા નથી, નથી ને નથી. એની આશા મૂકી દાસના દાસ થવું અને પરમેશ્વરનું ભજન કરવું, ભગવાન જેવા ભગવાન પણ એવા નાના એવા રમકડા જેવા થઈને, દાસના દાસ થઈને રહે છે, એ એના ચરિત્ર ઉપરથી દેખાઈ આવે છે. હોય કે અતિ દિન, આપ રહે નિર્માનહી, હોય કે અતિ દિન, વશીકરણ યહ મંત્ર સે જગહી કિયે આધી. આપ રહે નિર્માનહી, પોતે નિર્માની જ રહ્યા, હોય કે અતિ દિન. ભગવાન બહુ દિન આધીન થઈ નિર્માની રહ્યા, બહુ નિર્માની રહ્યા. એને બહુ ખમી ખાધું. વશીકરણ યહ મંત્ર છે, આ વશીકરણ મંત્ર છે. દિન આધીન થઈને રહેવું, દાસના દાસ રહેવું, એ વશીકરણ મંત્ર છે. જગહી કી આધીન, આખી દુનિયા આધીન કરી, આધીન રહીને આખી દુનિયા આધીન કરી. આધીન કરવાનો મંત્ર આધીન થવું એ છે, વશ કરવાનો મંત્ર વશ થવું એ છે. આપો તે મળે, ગાળ આપો તો ગાળ, મીઠાઈ આપો તો મીઠાઈ, માન આપો તો માન મળે, અપમાન કરો તો અપમાન મળે. કોઈના દાસ થાવ તો કોક તમારું દાસ થાય, શિષ્ય થાવ તો કોક શિષ્ય થાય. વટ મારવાથી કે દાદાગીરી કરવાથી કે કોઈક એને ડરાવવાથી કાંઈ આખીરમાં વળતું નથી. જિંદગીનું આ અનુપમ રહસ્ય છે. કોઈને અક્કલ હોય તો સમજાય અને પકડાઈ જાય કે ના ના, વાત આ જ સાચી છે. દાસ થવું, આ જ જોડવા, નિર્માની રહેવું. આખા સાગરનો ટૂંકો સાર જો કોઈ મને પૂછે તો હું આ એક જ દોહો કહું. આપ રહે નિર્માનહી, હોય કે અતિ દિન, આખા સાગરનો સાર છે. બસ આટલું જો, બસ આખા દોહાની જરૂર નથી. દિન આધીન રહ્યો બસ. જીવનને આમાં બિચારાને દુઃખ મનાય છે, વટ મારવામાં, સત્તા લેવામાં, મોટાઈમાં, પ્રસિદ્ધિ પામવામાં સુખ મનાય છે. બુદ્ધિ નથી ને એટલે, હો, બુદ્ધિ હોય તો આવું ઊંધું ન મનાય. સોનેરી વરખ વાળા પાન બીડા આપ્યા હો મહારાજે, લ્યો શેઠ લ્યો, મેવા પણ આપ્યા. એક વાત કહું, આમાં એવું નથી લખ્યું કે અર્દેશર શેઠજી મેવા મીઠાઈ લઈને આવ્યા, મહારાજ એને આપે. પછી શ્રીહરિ અશ્વિની કુમારથી નીકળી વાત્ય ગાત્ય સહુને દર્શન દેતા દેતા સુરત શહેરમાં પધાર્યા. હવે મહારાજ સુરતમાં, શ્રીહરિ બાલકૃષ્ણની વાડીમાં બંગલે ઉતર્યા, ત્યાં ઉતારો કર્યો. વાડીને બંને દરવાજે અર્દેશરજીએ બબ્બે માણસ બેહાર્યા, ચોકીદાર, ને બે માણસ શ્રીહરિ પાસે રાખ્યા પ્રોટેક્શન માટે. પછી અર્દેશરજીએ શ્રીહરિ પાસે આવીને કહ્યું કે મહારાજ, આ માણસો મેં એટલા માટે મૂક્યા છે કે કોઈ આવીને આપનું અપમાન કરે તો તે અમારું અપમાન થયું એમ હું મારા મનમાં માનું છું. એનો વિવેક જજો. તો હું મારું અપમાન થયું એમ હું મારા મનમાં માનું છું, માટે આપ સહુએ નચિંત રહેવું. દિવસે દિવસે આ સુરત શહેરમાં, દિવસે દિવસે આ સુરત શહેરમાં આપની અપાર કીર્તિ થશે મહારાજ, ત્યારે એમાં જ અમે અમારી અપાર કીર્તિ માની છે. તમારી કીર્તિમાં અમે અમારી કીર્તિ માની છે. જોત ખરા કેટલા બુદ્ધિશાળી છે. હે મહારાજ, તમારી કીર્તિ વધે, જય હો સહજાનંદ સ્વામીનો સુરતમાં જય હો. અને મહારાજ, તમારી જયમાં અમારી જય છે, તમારા વિજયમાં અમારો વિજય છે, અમે તમારા છીએ. કોઈક ધામના મુક્ત હશે ધરતી ઉપર, ભગવાન સ્વામિનારાયણના કાળમાં આવું એમનું પાત્ર હશે, આ લીલા આપણે જોવાની છે, આમાંથી કાંઈક શીખવા જેવું આપણે શીખી લેવાનું છે. આપણું કાંઈક અજ્ઞાન હોય તો આપણે ટાળવાનું છે, આપણી માન્યતા કાંઈક વિરુદ્ધ દિશાની હોય, ખરાબ હોય, સુધારી લેવાની. ઘણા માણસ કહેતા હોય છે ને, હું કાંઈ ન નમું, હું તો સસણાવી દઉં. આ બધું બંધ કરો, આ બધું બંધ કરો, આ નથી સારું લાગતું. સાંભળ્યું? દાસ થાવ, દાસ થાવ. વાયડાઈને વટ હેઠા મૂકી હવને હાથ જોડવાનું શીખો. જીત એમાં છે. આ કથા એવું શીખવાડે છે. પછી હરદેશરજી એમને ઘરે ગયા. શ્રી હરિના દર્શને લોકો બહુ આવે છે. સુરત શહેર ઉમટ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, બહુ માણસો દર્શન આવે. કેટલાક દ્વેષી લોકો છે, એ બહુ બળે છે, કાંઈક વિઘ્ન કરવા, કાંઈક નુકસાન કરવા પોતપોતાની રીતે પેંતરા કરે છે. કેટલાક સંપ્રદાયના આગેવાનો, ઠેકેદારો કહેવાતા બધા બંધાઈ ગયેલા પોતપોતાના બંધનોમાં, એ બચારા બધા દુઃખી છે. બંધન થઈ જાય છે માણસને, જે સ્થાનમાં રહે, જે ગાદી ઉપર બેહે, જે વર્ગમાં પૂજાય, એમાં એને બંધન થઈ જાય છે. એ જગ્યામાં, એ મંદિરમાં, એ ગાદીમાં બિચારા જીવ બંધાઈ જાય છે. એટલું પોતાનું કરીને પછી બીજાને બીજાનું માને અને પછી દુઃખી બહુ થાય છે. થોડુંક પોતાનું મનાઈ ગયું એનું બહુ ભૂંડું પરિણામ આવે છે, બહુ ભૂંડું પરિણામ આવે છે. માટે બેસ્ટ વાત એ છે કે એક અણુ જેટલું ભગવાન સિવાય કંઈ પોતાનું ન માનવું. સુખી થવાનો શ્રેષ્ઠ ઉપાય આ છે. જો કે મારી વાત માથા ઉપરથી જાહે પકડાય એવી નથી, પણ સત્ય હકીકત છે. એક દાખલો દઉં હું તમને, મારો દઉં, મારો જુઓ. વ્યવહારની રીતે જેમ બોલાતું હોય એમ, જેમ થતું હોય એમ, થોડીક વાર વ્યવહાર ન જોતા ખાલી તાત્વિક જ્ઞાન ઉપર દ્રષ્ટિ કરો. હું પાંચ માણસને મારા માનું, પાંચ રૂપિયાને મારા માનું, બે મકાન મારા માનું, આમાંથી શું થાય ખબર છે? મારી બુદ્ધિમાં શું અસર આવે ખબર છે? આ જે બીજું છે એ કોકનું છે એમ થાય. શું થાય? આ બીજું છે એ કોકનું છે, આ છે એ મારું છે. જે પોતાનું માનાણું, હવે એમાંથી પાંચ જે મેં મારા માન્યા એમાંથી એકાદો મારું માને નહીં, મારી હામો થાય, મારી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે, અને ધીમે રહીને કદાચ એ હું ભાળું એમ બીજાનો થાય, એટલે મને શાંતિ ન રહે, મને એમ લાગે કે મારો એક ઓછો થયો, અને મને એમ થાય કે હવે એ મારો મટીને આનો થયો. પોતાનો મટે એ દુઃખ સહન ન થાય, કોકનો થાય એ બળતરા બંધ ન થાય. માણસ આ રીતે દુઃખી દુઃખી છે. વાસ્તવિકતા તો એ છે બધું ભગવાનનું છે. બહુ નાનું એવું વાક્ય છે, બધું ભગવાનનું છે. હકીકતે નથી કાંઈ મારું કે નથી કોઈ બીજાનું. આ ભગવાનને પામવાનું જ્ઞાન છે, આ નિર્મોહી થવાનું જ્ઞાન છે, આ મમતા છોડ્યાનું જ્ઞાન છે, આ નિર્બંધન થવાનું જ્ઞાન છે. હવે હું તમને કહું, તમે પાંચ જણાને પોતાના માન્યા હતા એટલે તમને બીજા બીજાના મનાણા હતા. જો તમે આ પાંચને તમારા ન માન્યા હોત, ભગવાનના માન્યા હોત, તો બીજાના તમને કોઈ ન મનાત, અને કોઈ અહીંથી અહીં જાત તો એની કોઈ વેદના ન થાત. કેમ જે કોઈ ગમે ત્યાં જાય, બધા ભગવાનમાં છે ને, બધું ભગવાનનું છે, હર્ષ શો કરવાની કોઈ જરૂર નથી. આપણે કોઈ હર્ષશોક કરવાની જરૂર નથી. ભગવાનના થઈને જીવો, બધું ભગવાનનું માનો અને પછી જોજો હૃદયમાં આનંદ કેવો છે. ભગવાનને હોય એવો આનંદ રહેશે, પરંતુ ક્યાંક થોડીક આ દુનિયાની ચીજમાં કે વ્યક્તિમાં તમે મમતા કરી લીધી, એને તમારા માનીને તમે એના ધણી થઈ ગયા, એટલે હવે તમને એ ઘેરો વધારવાની ઈચ્છા બહુ રહેશે. પોતાનું ટોળું મોટું કરવાની રાત દી બળે ત્યારે રહ્યા કરશે, અને કોકનું મોટું ટોળું વાળશો એટલે એની હરીફાઈ થશે કે આના જેવડું ટોળું મારે કેદી થાય, આના જેટલી સંપત્તિ જમીન પૈસા ધંધા મારે કેદી થાય, ગાડીઓ બંગલા મારે થોડું છે એને વધારે છે, મારું એ લઈ ગયો હવે એનું હું લઈ લઉં, આવી જ તુચ્છ બુદ્ધિ પેદા થશે. આમાં ક્યાંથી ભજન થાય મને કહો છે? બંધાયેલા જીવ બિચારા ગંધાયેલા હોય એમાંથી નરી દુર્ગંધ નીકળે, નરી દુર્ગંધ નીકળે, અહંતા મમતાની બદબુ નીકળે. એ શું પ્રભુ ભજે? જેને પ્રભુ ભજવા હોય એણે અહંતા મમતા છોડવી પડે છે. અહંતા મમતા છોડવાનો એક જ ઉપાય છે કે મારું કાંઈ છે જ નહીં, મારું માનો એને મમતા કહેવાય, અને મારું માન્યા પછી એના ધણી થઈ જવાય છે. એમાં પછી આપણો હુકમ હંકાવવાની ભારે આપણને ચળવળ જાગે છે. પણ મમતા જ કાઢી નાખો, આપી દો બધું ભગવાનને, તેરા તુજકો અર્પણ. અરે વાલા ભક્તો, આપણો આત્મા પણ આપણો નથી, એના માલિક ભગવાન છે. આપણે ચેતન છીએ એનો અર્થ એ નથી થતો કે આપણે સ્વતંત્ર છીએ કે આપણે કાંઈ આપણા માલિક છીએ. ના ના ના, આપણે પરાઈ પ્રોપર્ટી છીએ. આ સત્યનો સ્વીકાર કરવો જોઈએ, હું અને તમે બધા પરાઈ પ્રોપર્ટી છીએ, પરાઈ ચીજ છીએ, પરમાલિકીની વસ્તુ છીએ. આપણે કોકની ચીજ છીએ, આપણો કોક માલિક છે, ધણી છે, એ કહે એમ આપણે રહેવાનું છે, એની આજ્ઞામાં રહેવાનું છે. એટલું નહીં, એને માટે આપણું અસ્તિત્વ છે. આ સત્ય છે, સત્ય આ છે. સત્ય શોધો. સત્ય શું છે? સત્યના સંશોધન વિના કેમ માનવું કે અજ્ઞાન ગયું? અને અજ્ઞાન ગયા વગર સુખ ક્યાંથી થાય? અવાસ્તવિકતામાં સુખ છે જ નહીં. સુખ તો વાસ્તવિકતામાંથી પ્રાપ્ત થશે. અવાસ્તવિકતામાંથી સુખ કોઈને ક્યારેય થયું નથી ને થવાનું નહીં. અસત્ય અવાસ્તવિકતા દુઃખનું ઘર છે, સત્ય વાસ્તવિકતા સદૈવને માટે સુખનું ઘર છે. સત્ય પકડો તો આપણું કાંઈ નથી, આપણે નહીં, બધું જ ભગવાનનું છે, અને આપણા ભગવાન છે. બધું જ ભગવાનનું છે અને આપણા ભગવાન છે. મમતા કરવી હોય તો એકમાત્ર ભગવાનમાં કરો. પ્લીઝ બીજે ક્યાંય મમતા ન કરશો. મમતા દુઃખનું ઘર છે. મમતા દુઃખ કેરું મૂળ છે,
મમતામાં જ સહસ્ત્ર સૂળ છે, મમતા મનમાંથી જોત જે, સુખ શાંતિ જન તો સદા સજે.
બસ આટલું. વાલા ભક્તો, મમતા ક્યાંય છે? આપણે મમતા ક્યાંય છે જોવો જોઈએ. થઈ છે કોક પોતાનો મનાય એટલે એમાં રાગ થાય, પછી બાકીનું બીજાનું મનાય એટલે એમાં દ્વેષ થાય, અને આ રાગ દ્વેષમાંથી જીવ કરોડો જન્મે બારો નહીં નીકળતો. બહુ મોટું ચકરડું છે આ, બધા એમાં જ ફસાણેલા છે. બધા યુદ્ધ અને ઝઘડા એમાંથી જ થાય છે. એ જ મૂળ છે દુઃખનું, મૂળ મમતા. તજી દેવી જોઈએ, ત્યાગીઓએ અને સંસારીઓએ બધાએ સુખી એમાં થવાય છે. આટલું સમજાતું નથી ને સત્ય એટલે હેરાનગતિ બહુ છે. જેથી જે માણસ આ રહસ્ય સમજી જશે કે બધું ભગવાનનું છે, મારું કાંઈ નથી, એટલું નહીં હું પણ મારો નથી, તે દી એ માણસ માયા તરી ગયો, પહોંચી ગયો ધામમાં સમજી લેવાનું. અને આ વાત જો સમજાણી નથી તો મરશે તો પણ ધામમાં નહીં જાય. મરવાથી ધામમાં નથી જવાતું, જેમ છે એમ સમજવાથી ધામમાં જવાય છે. જેમ છે એમ સમજવા છે. ભગવાન શ્રી હરિના દર્શને સુરતવાસી ભક્તોજનો ઉમટ્યા છે. રોજ રોજ લોકો નદીના પ્રવાહની જેમ આવતા જતા રહે છે, રોજ રોજ. એક દિવસ શ્રીહરિ ઉતારે પાટ ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા, એના ઉપર સુરત બિરાજમાન છે બાલકૃષ્ણની વાડીમાં બંગલે, ત્યારે સોરઠ કાઠિયાવાડ વગેરે દેશના હરિભક્તો ત્યાં આવીને બેઠા હતા. તે સવારમાં શ્રીહરિએ ઘણા સારા સારા શ્વેત વસ્ત્ર પહેર્યા હતા, બધા અંગ ઉપર અનુપમ વસ્ત્ર ધારણ કર્યા હતા. એની અપાર શોભા થઈ હતી અને પહેલા બધા હરિભક્તો મહારાજની સામે બેઠા હતા. એવા દર્શન કરતા હતા અને એવું મહારાજનું સુખ આવતું હતું. ઉતારે મહારાજ હિંડોળે બેઠા છે ત્યારે જાણે કરોડો કરોડ સૂર્ય અને કરોડો કરોડ ચંદ્રમાં એક સાથે ઉદય થયા હોય તેવો અતિશય શીતળ પ્રકાશ શ્રીહરિના અંગો અંગમાં વિલસી રહ્યો હતો. લલાટમાં કેસરી તિલક કર્યું હતું. ત્યારે હરિભક્તો શ્રીહરિના દર્શન જેમ જેમ કરતા હતા તેમ તેમ વધુ ને વધુ વધુ ને વધુ એમને હેત થતું હતું, વધુ ને વધુ હેત થતું. આવું સુખ ભગવાન પોતાના દિવ્ય સ્વરૂપનું પોતાના આશ્રિતોને આપતા હતા. એના વિના સુખ કોણ આપે? સુખના માલિક પોતે છે. પછી કાર્તિકવદી એકાદશીના દિવસે કણબી હરગોવિંદભાઈએ રતાળોનું ફરાળ કરાવ્યું. આમ તો સુરતના શેઠિયાઓ રોજ રોજ રસોઈ દેતા હતા, બધાએ વારા કાઢ્યા હતા. આ હરગોવિંદભાઈ થોડા લોભી કણબી હતા, એણે પોતાને ઓછો ખર્ચો થાય એના માટે ફરાળ લીધું એણે એકાદશીનું, બીજો દાડો ન લીધો. પૈસા એની પાસે ઘણા હતા પણ છૂટતા નહોતા. હરિભગત હતા એટલે હવની હારે એને એક દી રસોઈનો લેવો પડ્યો, તો એકાદશીનું ફરાળ માથે રાખ્યું અને રતાળોનું ફરાળ તૈયાર કરાવ્યું સસ્તું. દિવસના ત્રીજા પહોરમાં બધા સંતોની પંગત કરાવી, એક બે વાગ્યે પંગત થઈ છે કાં ત્રણ વાગ્યે, ત્રીજા પહોરે લખ્યું છે. અને જે ફરાળ હતું એ બધું સંતોની પંગતમાં પીરસ્યું છે, બધું પીરસાયું. રતાળું પૂરા ચડ્યા નહોતા, બહુ સારા નહોતા. રતાળું સિવાય બીજું કાંઈ ફરાળમાં તે હરગોવિંદભાઈ લાવ્યા નહોતા, માત્ર રતાળું લાવીને આપ્યા. જ્યારે શ્રીહરિ ફરાળ કરવા સંતોની પંક્તિમાં બેઠા, કમાલ છે, મહારાજ પણ સાધુની પંક્તિમાં ફરાળ કરવા બેઠા છે. એક બે રતાળું મહારાજે પોતાના મુખમાં મૂક્યા, પછી શ્રીહરિ બોલ્યા, આજ ફરાળ કોનું છે? આવું બોલ્યા. કોકે નામ તો આપ્યું છે ગ્રંથકાર પછી કેટલુંક લખે. પછી મહારાજ બોલ્યા, એમને સંતોના ઉપર બહુ ભાવ લાગે છે, બહુ સરસ ફરાળ કર્યો છે, કટાક્ષમાં બોલે છે. મહારાજને આવી ટેવ હતી, કટાક્ષ મારે જોરદાર, બહુ એમને સંતો ઉપર ભાવ લાગે છે, બહુ સરસ ફરાળ કર્યું. જેને જે રીતનો ભાવ હોય તે પ્રેમ ભાવ જમાડવામાં ઉઘાડો થાય, કે સ્પષ્ટ દેખાય આવે, આમાં કાંઈ તેનો વિચાર કરવો પડતો નથી. જુઓ ને મહારાજ, કે જુઓ ને, કેટલાક હરિભક્તો તો એવા હોય છે કે તે બીજા હરિભગતનું ચાટી જાય છે, બીજાનો ચાટી જાય છે આવું બોલે, થોડાક અકળાઈ ગયા છે. સંતોના ઉપર હેતને લઈને અકળાણા કે મારા સાધુને આવું ખવાડ્યું લેતા હે, કે બીજા હરિભક્તનો ચાટી જાય છે. પણ પોતાને જમાડવાના થાય ત્યારે ભાવ ઉઘાડો થાય છે. આવું કીધું સુરતમાં બનેલું. આવું સુરતમાં કઈ બધા ઉદાર જ હોય એવું ન હોય, કોક તો હરગોવિંદ હોય. પછી શ્રી હરિ તથા સૌ સંતોએ ફરાળ કર્યું. સુરતના નવાબે અરદેશર કોટવાળ દ્વારા શ્રીહરિને રાજભવનમાં પધરાવવા આમંત્રણ આપ્યું. પધરાવણી કરાવી છે. શ્રીહરિ દરબારો, સદગુરુ સંતો, આગેવાન હરિભક્તો, મુનિબાવા વગેરેને સાથે લઈ વાજતે ગાજતે પૂરમાં સૌને દર્શન દેતા દેતા રાજભવન પધાર્યા છે. નવાબ શ્રીહરિ સન્મુખ આવ્યા, શ્રીહરિને પગે લાગ્યા. પછી શ્રીહરિનો હાથ પકડી જ્યાં સોનાની ખુરશી હતી ત્યાં લાવીને શ્રીહરિને એના ઉપર બેસાડ્યા અને પોતે પડખે થોડીક નિમ્ન ચાંદીની ખુરશી ઉપર બેઠા. શ્રીહરિએ નવાબને સત્સંગની વાતો કરી. પછી નવાબે શ્રીહરિની પૂજા કરી, સોનાના ફૂલથી શ્રીહરિ વધાવ્યા. પછી ત્યાંથી નીકળી શ્રીહરિએ સલાટપુર વિસ્તારમાં પિરુષાને ત્યાં પધરામણી કરી. આ અરદેશર શેઠના મોટા ભાઈ છે પિરુષા. પિરુષાએ શ્રીહરિની તથા સંતોની પૂજા કરી, સૌને વસ્ત્ર ઓઢાડ્યા. પછી પિરુષાએ શ્રીહરિને હાથ જોડીને એમ કહ્યું કે મહારાજ, અમે તો અધમ છીએ. આવું બોલે આધારણ સ્વામી હારે જતા તરત લખી જ લીધું, અમે તો અધમ છીએ મહારાજ. હે પ્રભુ, જેટલી અસત્ય વાત હોય છે તેનો સમર્થ પુરુષ સિવાય ત્યાગ થતો નથી. સમર્થ હોય તે અસત્યનો ત્યાગ ઝપાટામ કરે અને સત્યને એક ઝાટકે સ્વીકારે. આ સમર્થ પુરુષ કહેવાય જેને સત્યનો સ્વીકાર કરતા વાર ન લાગે. સમજાઈ ગયું કે સાચું આ છે ને આ ખોટું છે, પછી સાચું પકડતા અને ખોટું છોડતા જેને વાર ન લાગે એ જેવો તેવો સમર્થ ન કહેવાય. મને તમને ઘણી વાતની ખબર છે કે આ ખોટું છે પણ છૂટે છે. મને તમને ઘણી વાતની ખબર છે કે સાચું આ છે પણ કાં પકડાય છે, લેવાય છે, ગ્રહણ થાય છે. માટે આપણે નબળા ગણાઈએ, સમર્થ ન ગણાઈએ. પિરુષા કહે છે કે મહારાજ, અસત્ય વાત હોય છે તેનો સમર્થ પુરુષ સિવાય ત્યાગ થતો નથી. એ એક સામર્થ્ય છે, અસત્યને ઝપાટે ફેંકી દેવાની એક સામર્થ્ય છે. આપણને ખબર હોય તમાકુ ખાઈ તો નડે, એ ખોટું છે, અસત્ય છે, ન કરાય, પણ છૂટે નહીં. જોજો, ન ખબર હોય ત્યાં સુધી તો તમે જે કરતા હો તે, પણ એકવાર ખબર પડી કે આ ના કરાય, આ ના ખવાય, આ ના જોવાય, આ ના અડાય, આ ના બોલાય, આ ના લેવાય, ખબર પડી આ ખોટું છે, આમાં દુઃખ આવે, આ ન કરાય, છતાંય થાય છે, એ આપણી નબળાઈ છે. એ આપણી નબળાઈ છે. શું કહીએ કહો? તો પણ આપણે પાછા હું નબળો છું એમ માનવા તૈયાર નથી. બધા આગળ આમ આમ ફોટે મોઢું લાલ રાખીને મોટા થઈને ફરી આવો પાછા. એ પછી એક આશ્ચર્ય વાત છે. શું કરવું કહો? આનું શું કરવું? આવી રીતે અજ્ઞાનને ઢાંકી ઢાંકીને જીવવાથી શું ભલું થાય યાર? ડબલ રોલમાં જીવવામાં સુરવીર થઈને અસત્યનો ત્યાગ કરવો અને સત્યને પકડે રહેવું. બાપા પકડે રહેવું, બસ જિંદગી એને માટે ભગવાને આપી છે, સત્યને પકડવા. ભગવાન સત્ય છે, એને પકડ્યા વગર સુખી નહીં થવાય. પિરુષાએ કહી દીધું, અમે અધમ છીએ, અસત્ય છોડવું અમારા વશની વાત નથી. ત્યારે મહારાજ બોલ્યા, સરસ બોલે છે મહારાજ. કહે છે, પિરુષા, સત્પુરુષનું લક્ષણ એ છે કે તેઓ જેમાં કોઈ જાતનો દોષ ન હોય તેવી સત્ય વાતને જોઈ વિચારીને પછી ગ્રહણ કરે છે. આનું નામ સત્પુરુષ. બહુ વિચારવાનું હોય, પહેલા તપાસે કે આમાં કોઈ જાતનો દોષ નથી ને, લાંબુ વિચારે, જાજુ વિચારે, ઘણા દિવસ વિચારે, જેમાં કોઈ જાતનો દોષ ન હોય એવી સત્ય વાતને જોઈ વિચારીને ગ્રહણ કરે છે. અને તે સત્પુરુષનો જે જે આશ્રય કરીને રહ્યા હોય, એ સંતને આશ્રયે જે જે રહ્યા હોય જે તેનો સંગ કરતા રહેતા હોય તે બધાને આ સત્પુરુષ જેટલી સત્ય વાત હોય છે તે બધી દેખાડી દે છે. આ સાચું ના ખોટું, આ સાચું ના ખોટું પાંચ્યા પાડીને બતાવી દે એના શિષ્યોને, એના આશ્રિતોને. આનું નામ સત્પુરુષ. આને સેવવાથી, આને ગુરુ માનવાથી, આને આશ્રય રહેવાથી જીવ આ લોક અને પરલોકમાં બધે સુખી થાય. પિરુષા, સત્ય વાતે કરીને જ સત્પુરુષ ઓળખાય છે. આવા સાચું બોલનારા, સાચું બતાવી દેનારા ક્યારેક કોકને કડવાઈ લાગે, પણ કલ્યાણ એ જ કરે. આ તમને કહ્યું એ જ કરે. જે ચપ્પુ વાગે જ નહીં એ ચપ્પુ કાપે શું? જે વાગે જ નહીં એ કાપે શું? હું એમ કહું છું, એનું મિનિંગ જ શું? બંધનો કાપવા છે. બંધન એમને કપાય, અને કપાય ત્યારે દુઃખ ન થાય. પણ ઓપરેશન આપણા ભલા માટે હોય છે, એ વાત દર્દીએ સમજવી જોઈએ. હવળું લેવું જોઈએ, રાજી થવું જોઈએ, નાચવું જોઈએ. જો ભગવાન પકડવા હોય તો, સત્ય પકડવું હોય તો. પણ માણાને ન્યાજ તકલીફ પડે છે. સત્ય વાતે કરીને સત્પુરુષ ઓળખાય છે. અને જે શસ્ત્ર કહેવાય છે તે પણ સત્ય વાતને જ દેખાડે છે. પિરુષા બહુ રાજી થયા કે મહારાજ તમારી વાત દિવ્ય ને અલૌકિક છે. પિરુષાને આટલી વાત કરી પછી શ્રીહરિ એને ઘરે પધરામણી પૂરી કરીને ત્યાંથી નીકળી ઉતારે પધાર્યા. આજ બે પધરામણી લીધી નવાબની, પિરુષાની. એક દિવસ એરણ સાહેબે અર્ધેશ્વર કોટવાળને એવું કહ્યું કે અમારે શ્રીહરિની પધરામણી કરવાનો ભાવ છે. તો કેમ થશે, અમારી પધરામણી ગોઠવાશે? તો કે વાંધો નહીં, હું ભગવાનને પૂછી લઉં. પછી શ્રીહરિને પૂછ્યું ત્યારે શ્રીહરિ આ વાત સાંભળી પધરામણીએ જવા માટે હા પાડે છે, અને એના માટે અશ્વ ઉપર બેસીને તૈયાર થયા છે. એરણ સાહેબને ત્યાં પધરામણીએ અશ્વ ઉપર બેસીને જાય છે. સાથે સંતો તથા દરબારોને પણ લીધા. શ્રીહરિ સૌને દર્શન દેતા દેતા અશ્વારી સહિત એરણ સાહેબને બંગલે પધાર્યા. આ વખતે એરણ સાહેબ શ્રીહરિને કુલ પાંચમી વખત મળે છે. આ એમનું પાંચમી વારનું મિલન છે. એરણ સાહેબ શ્રીહરિની સન્મુખ આવ્યા. તે વખતે શ્રીહરિની મોટાઈ તે જાણતા હતા, તેથી અર્ધી ઘડી સુધી તો એરણ સાહેબ શ્રીહરિને બાથમાં લઈને ભેટી રહ્યા. અને ત્યારે હેતને કારણે એરણ સાહેબની આંખમાં પાણી ભરાય એવું. પછી શ્રીહરિને બંગલા ઉપર લઈ ગયા. પહેલાં એટલું તો હેઠે ભેટ લીધું, બાળના પાણી આવી ગયા. પછી બંગલા ઉપર લઈ ગયા. એક શ્રેષ્ઠ ખુરશી ઉપર મહારાજને પધરાવ્યા. તે વખતે શ્રીહરિ સાથે ચાર સદગુરુ સંતો હતા, અને દાદા ખાચર અને સુરા ખાચર હતા, બે દરબાર હતા. તે વખતે દાદા ખાચર અને સુરા ખાચરને જોઈને એરણ સાહેબે કહ્યું કે આ કોણ છે આ બે? ત્યારે શ્રીહરિએ એ બંનેનો પરિચય આપ્યો. ભગવાન પરિચય આપે છે. કહ્યું કે આ અમારા સંતોના યોગથી સત્સંગી થયા છે. આ કાઠિયાવાડના કાઠી દરબાર છે, અને નીતિને માર્ગે હવે ચાલવા લાગ્યા છે. ત્યારે સાહેબે કહ્યું, ઠીક ઠીક, જુઓ મહારાજ, તમે નીતિની વાત કરી, અમને નીતિ બહુ ગમે છે, અમને નીતિમાં પ્રીતિ બહુ છે. નીતિએ કરીને અમે રાજા કરતાં પણ અપાર સુખને પામ્યા છીએ મહારાજ, તે બધાને પ્રગટ દેખાય છે. અમે જે કાંઈ સુખ પામ્યા છીએ એનું મૂળ કારણ કાંઈ હોય તો નીતિ છે. એવું બોલ્યા એરણ સાહેબ. આધારાનંદ સ્વામી બધું લખે જાય છે, કોણ શું બોલે છે, શું થાય છે, શું નહીં. એરણ સાહેબની આટલી વાત સાંભળીને શ્રીહરિએ એમને કહ્યું કે સાહેબ, જે કાંઈ પણ બાબત હોય તેમાં તમે ઈશ્વરનો ડર રાખો છો. હવે મહારાજ નીતિના મૂળમાં વી ગયા. નીતિ એ માણસ રાખી શકે છે કે જેને ભગવાનનો ડર હોય કે અનીતિ કરશું તો ભગવાન આપણા ભૂખા કાઢી નાખશે, અને નીતિમાં રહેશું, ભગવાનની આજ્ઞામાં રહેશું તો પ્રભુ આપણું ભલું કરશે. આ ભગવાનના ડરને લઈને માણસ ધર્મમાં નીતિમાં વર્તે છે. મહારાજ કહે છે કે તમને ઈશ્વરનો ડર છે એટલે નીતિમાં તમે રહ્યો છો. આવી જ રીતે હે એરણ સાહેબ, તમે બધા સાહેબો જ્યાં સુધી ઈશ્વરનો જેટલો ડર રાખશો ત્યાં સુધી તે અંતર્યામી ઈશ્વરની શક્તિનો પ્રગટ નિવાસ તમારામાં પ્રકાશ કરતો રહેશે. ક્યાં બાત હૈ, અંતર્યામી પરમેશ્વરની શક્તિનો પ્રગટ નિવાસ તમારામાં પ્રકાશ કરતો રહેશે. આ કરો, આ નહીં, આમ હાલો, આમ નહીં. બુદ્ધિ શક્તિ પ્રકાશ પરમેશ્વર તમારામાં રહીને તમને પૂરો પાડશે. ક્યાં સુધી? જ્યાં સુધી નીતિમાં પરમેશ્વરનો ડર રાખીને રહેશો ત્યાં સુધી. આ આપણે શીખવાનું છે. આપણે પણ જ્યાં સુધી ભગવાનનો ભય રાખીને ભગવાનની આજ્ઞામાં ચાલીશું ત્યાં સુધી આપણામાં રહેલા અંતર્યામી ભગવાન આપણને શક્તિ અને દિશા પ્રકાશતા રહેશે. દિશા પણ આપશે, તાકાત પણ આપશે. ક્યાંય નહીં અટવાવા દે. શરત એટલી છે, ભગવાનનો ડર રાખીને ભગવાનની આજ્ઞા પકડીને હાલો. મનમાની ન કરો. આવી વાત મહારાજે એરણ સાહેબને કરી. પછી એરણ સાહેબે શ્રીહરિની પૂજા કરી. પછી શ્રીહરિ ત્યાંથી નીકળી ઉતારે પધાર્યા. શ્રીહરિ તથા સંતો હરિભક્તોને ઘેર રોજે પધરામણીએ જતા. શું કીધું? રોજ. એક દિવસ શ્રીહરિએ આનંદાનંદ સ્વામીને એવું કહ્યું કે આનંદાનંદ સ્વામી, આ સુરતમાં જે હરિભક્તો છે તેમાં કોઈને ઘેરે પધરામણી કરવાનું જો બાકી રહી જશે તો તે બધો દોષ તમારે માથે છે. અમે તૈયાર છીએ. જુઓ તો ખરા, સ્વામિનારાયણ ભગવાનની દયા જોવો, દયા જોવો. જો એક ઘેરે મારે સુરતમાં પધરામણીએ જવું છે, જો કોઈ બાકી રહી જાય સ્વામી, વાંક તમારો. તમે આયોજનમાં છો, પાછળથી એક ફરિયાદ ના આવી જોઈએ કે એ હરિભગતનું ઘર છેવાડું હતું તો રહી ગયું. સ્વામી અમે તૈયાર છીએ, પધરામણી સુરતની પૂરી ન થાય ત્યાં સુધી સુરતથી આપણે બહાર નીકળવું નથી. એક વાર સુરતમાં આવ્યા છીએ ને બસ આ એક જ વારે પૂરું. મહારાજ એમની લાઈફમાં એક જ વાર સુરતમાં આવ્યા છે, 9 દિવસ રહ્યા છે. કેવી અલૌકિક બાબત છે આ બધી. આટલો બધો મહારાજ ને હરિભગત ને ઘરે પધરામણી નો આગ્રહ શું કામ? બોલો ને. ભગવાન પોતે કહેશે કે મારે આગ્રહ છે એનું કારણ આ છે. શું? મહારાજ કે આ એક એક સંતના ચરણમાં 68 તીરસ રહ્યા છે. આનંદ સ્વામી એના પગલા જેને ઘરે પડશે એને ઘરે 68 તીરસનો વાસ થશે. માટે આગ્રહ રાખું છું. વળી એવું કહ્યું કે આ સંતોના ચરણમાં 68 તીરથ રહ્યા છે તો સ્વામી ખુદ ભગવાનની તો વાત જ શી કહેવી. એટલે કે અમારી તો વાત જ શું કરવી. કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા તીરથ કહેવાય છે, બ્રહ્માંડમાં 68 નહીં, બ્રહ્માંડમાં જેટલા તીરથ કહેવાય છે તે બધા ભગવાનના ચરણમાં હોય છે, અર્થાત અમારા ચરણમાં હોય છે. માટે અમારે હરિભગતને એવો દિવ્ય લાભ અમારા પગલાનો ને અમારા સંતોના ચરણ પગલાનો આપવાનો છે, અમે એ નક્કી કર્યું છે. માટે કોઈ ઘર બાકી ના રહેવું જોઈએ. સ્વામી જ્યાં ભગવાન અને સંતો વિચર્યા હોય એનું જ નામ તીર્થ કહેવાય છે. આ બધાના ઘર મારે તીર્થ બનાવવાના છે. શેરીઓ, બજારો, ઘર, લતાઓ, મહોલ્લાઓ, આખું સુરત તીર્થ બનાવી દેવું છે. શું અદભુત મહારાજની કૃપા છે. જ્યાં ભગવાન અને સંતોના પગલા પડ્યા હોય એનું જ નામ તીર્થ કહેવાય. સ્વામી આ તીર્થનું એવું ફળ છે કે અંતકાલે જે જન આ તીર્થનું સ્મરણ કરે તો તેને વારંવાર ભવ ભટકણ ટળી જાય છે, કહેતા એને ભટકવાનું રહેતું નથી, નહીતર વારંવાર ભટકવું પડે છે. આટલી વાત કહીને શ્રીહરિ પોતાના અશ્વ ઉપર બેઠા અને હરિભક્તોને ઘેર ઘેર પધરામણીએ ગયા ઘોડે બેસીને. હરિભક્તો શ્રીહરિની પૂજા કરી કપૂરથી આરતી કરતા હતા ને પછી સંતોની પણ પૂજા કરતા હતા. એક દિવસ શ્રીહરિ ઉતારે બંગલાના માળ ઉપર શાંતિથી બેઠા હતા ત્યારે સુરા ખાચર વગેરે દરબારો આવ્યા બધા અને મહારાજ આગળ બેઠા ને શ્રીહરિ સાથે હાસ્ય વિનોદ કરતા હતા ત્યારે એ દરબારો બોલ્યા, ભણું મહારાજ, આ શહેર તો બહુ ગંદુ છે, અમે આપને લીધે આ ફંદામાં પડ્યા છીએ, અમે ક્યારેય આવા ગંદા શહેરમાં રહ્યા નથી, પણ હવે તમારે લઈને રહેવું પડે છે, હવે અમને આ ગંદકીમાંથી દૂર કરો ને બાપજી, અમારે એક દિવસ વરહ જેવો જાય છે મહારાજ આ ગંધારા શહેરમાં. મહારાજ બીજી બધી વાત તો ઠીક ભણું, પણ અહીં બે બાબતનું બહુ કઠણ દુઃખ છે, કઠણ દુઃખ હો, બહુ કઠણ. મહારાજ કે કઈ બે બાબત? તો કે એક બરફી ખાવી અને પાયખાને જવાનો વારો આવતો નથી, ગળદી થઈ જાય. રાત અને આખો દિવસ ઊભા ઊભા જ વીતે છે, કોને કહીએ? ત્યારે મહારાજ હસ્યા. મહારાજે કહ્યું, એક કામ કરો દરબારો, તમે હવે બરફી ખાવાનું છોડી દો, તમને બરફીમાં રાગ છે, તમે તમારા રાગથી જ દુઃખી થાવ છો, પણ પોતાનો દોષ જોતા નથી ને સુરતનો દોષ કાઢો. દરબારો, તમારે એક વાત ચોક્કસ કરી રાખવી કે જે જે બાબત પોતાને દુઃખ દેતી હોય તેનો જ્યારે ત્યાગ કરવામાં આવે ત્યારે જ તે અપાર સુખી થાય છે. એક મસ્ત વાત કરી, જે બાબત તમને દુઃખ દેતી હોય એનો ત્યાગ કરો ને. ખબર છે ને તમને આ વસ્તુ દુઃખ દેશ બરફી? તો કા તો ત્યાગ કરો. કેમ? જે દુઃખ દેતી બાબતનો ત્યાગ કરાય ત્યારે જ સુખી થવાય, ત્યાગ નહીં કરો તો સુખી નહીં જ થાવ, તમે દુઃખી થવાના જ. ત્યારે કાઠી દરબારો એવું કહ્યું કે ભણું મહારાજ, તે અમે સમજીએ છીએ પણ તેનો ત્યાગ થઈ શકતો નથી. પોચી પોચી બરફી માળી ભાવે બહુ, સમજીએ જ કરા, પણ બરફીનો ત્યાગ થતો નથી ને પાયખાના વારો લાગતો નથી, મરાઈ ગયા છીએ સુરતમાં કે, અને એ કારણે જ અમે દુઃખી થઈએ છીએ, તેને આપ જાણો છો પ્રભુ. હરિભક્તોને હજી આપના ઉપર ઘણો ભાવ છે, સુરતવાળાને હજી જવા દેવા ના પાડે છે, પણ હવે હાલીએ પ્રભુ, હવે નહીં હાલવું. ત્યારે શ્રીહરિએ તે દરબારોને કહ્યું કે ના, હમણે રહેવું પડે એમ છે, અરે ભણો મરાઈ ગયા તો. મહારાજ કહે, ચિંતા કરવામાં, પણ હવે તમે ઉદાસ ન થશો, બધું હારાવાને કરી દો. પછી પાછલો પોર દિવસ રહ્યો ત્યારે શ્રીહરિ હિંડોળે બિરાજમાન થયા. આગળના ભાગમાં સંતો ભક્તોની સભા થઈ સુરતમાં અને બહુ હરિભક્તો રોજે રોજ દર્શને આવતા, મોટી લાઈન રહેતી આખો દિવસ, ફૂલના હારના ઢગલા થતા. પછી જે હરિભક્તો આવીને બેઠા હતા તેમની આગળ શ્રીહરિએ સુરતમાં એમ કહ્યું કે જેટલા કાંઈ સારા સારા વિષયો છે તે બધા શહેરોમાં સહેજે રહ્યા છે, સારા સારા વિષય બધા શહેરમાં સહેજે રહ્યા હોય, જેમ પાણીથી સમુદ્ર ભર્યો હોય છે તેમ શહેરમાં નર્યા વિષય ભર્યા હોય છે. આવું બોલે છે મહારાજ બેઠા બેઠા. આધાન સ્વામી લખે છે, સમુદ્રમાં પાણી ભર્યું હોય એમ શહેરમાં વિષય ભર્યા હોય, ભવસાગર રૂપી પાણીમાં રહીને સત્સંગ રૂપી વહાણ વિના કોરા રહેવાનું કોઈ રીતે અનુકૂળ આવે નહીં. ભવસાગર રૂપી પાણીમાં રહેવાનું તો કોરા રહેવા માટે સત્સંગ રૂપી વાહન જોઈએ જોઈએ જોઈએ, બાકી આ ભવસાગરમાં પડ્યા ને કોરા રહેવાય નહીં, વાણમાં બેસીને તરો તો કોરા કોરા તરી જવાય. સત્સંગની જેટલી વાતો છે તે બધી નાવરૂપ રહી છે, જે જીવ આવી સત્સંગની વાતોનો યોગ રાખે છે તેને ક્યારેય વિષય ખેંચી શકતા નથી. બસ સત્સંગનો યોગ રાખો, ભલે શહેરમાં રહ્યા પણ જો સત્સંગનો આવી રીતે યોગ રાખશો તો તમને સત્સંગ બચાવી લે. તમે નહીં વિષયમાં ખેંચાઈ જાઓ, કારણ કે સત્સંગની જેટલી વાતો છે તે વિષયમાં દુઃખ દેખાડે છે. સત્સંગની બધી વાતો વિષયમાં દુઃખ દેખાડે છે. જે વિષયમાં દુઃખ દેખાડે અને ભગવાનના સ્વરૂપમાં જ સુખ રહ્યું છે એમ દેખાડે એનું જ નામ ખરો સત્સંગ કહેવાય, એનું જ નામ ખરો સત્સંગ. ઇન્દ્રિયો અને અંતકરણ જેટલા વિષયમાં ચોંટે છે તેટલા તે ભગવાનની સ્મૃતિને ભૂલાવી દે છે, ભૂલાવી દે. શ્રી હરિએ સુરતની સભામાં આટલી વાત કરી પછી આરતી ધૂન થયા. હવે આપણો પ્રસંગ શરૂ થાય છે. એક દિવસ અર્ધેશ્વરજી શેઠ ચાર પૈડિયાવાળી બગી લઈ જ્યાં શ્રીહરિનો ઉતારો હતો ત્યાં આવ્યા. કેટલા પૈડિયાવાળી? બગી લઈને આવ્યા. એમના દિલમાં મહારાજને પોતાને ઘરે પધરાવવાનો ઘણો ભાવ હતો અને ચાર પૈડિયાવાળી બગીમાં બેહાડી સુરતની બજારમાં મહારાજને ફેરવવા અને પોતાને ઘરે લઈ જઈને પધરાવવા, પધરામણી કરાવવી સંતોની મહારાજની અને ખૂબ દિવ્ય લાભ લેવો, આવો શેઠને ભાવ છે. તેથી તેમણે શ્રી હરિને પધરામણી કરવા માટે વિનંતી કરી, પ્રભુ આપ પધારો, મારે ઘરે પગલા કરો, સંતોને લાવો. મહારાજે એમની ભાવના સ્વીકારી. તેઓ જાણતા હતા કે ફરી વાર આવો અવસર ક્યારેય નહીં આવે. અર્ધેશ્વરજી જાણતા હતા, મહારાજે જાણતા કે ફરી વાર હું સુરત આવવાનો નથી, અને અર્ધેશ્વરને ખબર હતી ફરી વાર મહારાજ હવે ન આવે, તેથી પગલા કરાવી લેવા છે. તેથી શ્રીહરિને રાજી કરવા અર્ધેશ્વર શેઠે સુરતની બજારો શણગારી છે, રંગોળીઓ પુરાવી, તોરણ બાંધ્યા છે, પાંચ પાંચ હાથને છેટે સુરક્ષા માટેના એક એક સૈનિક ખભા ઉપર બંદૂક રાખીને બજારમાં હામ હામે ઊભા રાખ્યા હતા. કારણ કે થોડોક એ વખતે પ્રોબ્લેમ હતો, આ બધું જરૂરી હતું. નવી રંગેલી બગી ઉપર, કેવી નવી રંગેલી બગી ઉપર શિયરીને બેહાડ્યા, તેને હાંકવા માટે શેઠ પોતે બેઠા, અર્ધેશ્વર શેઠ સુરતના કોટવાળ, ક્યાં વાત હે. અને એ રથની વિમાનના જેવી શોભા થઈ હતી. આધારાનંદ સ્વામીને ખબર છે યારે હતા, સંતો અને હરિભક્તો શ્રીહરિની આગળ ચાલતા અને પડઘમ નામના વાજિંત્ર આગળ આગળ વાગતા હતા. વાજા વાગે છે, સૌ સંતો હરિભક્તો ગરબીના પદ ગાતા હતા. અને સુરતની બજારમાં ભગવાન શ્રીહરિ નીકળ્યા છે અર્ધેશ્વરને ત્યાં પધરામણીએ જવા માટે. પ્રેમાનંદ સ્વામીનું પદ છે, સંતો ગાતા હતા, મને લાગે સંતો ગાશે.
કરત હૈ વિનંતી અર્ધેશ્વર જે પધારીએ મુજ ભુવન સંત, હરિ ભક્ત આપ ઈશ્વર. ગાત હૈ ગરબી ઉડાત ગુલાલ, માવ પ્રભુ કી ગાડી હાંકત અર્ધેશ્વર કોટવાલ, અર્ધેશ્વર કોટવાલ. રથ પર બેઠે વિહારે, રથ પર બેઠે બિહારી દેખોરી છબિ, રથ પર બેઠે બિહારી,
રથ પર બેઠે બિહારી દેખોરી છબિ, રથ પર બેઠે
રથ પર બેઠ બિહારી,
રથ પર બેઠ બિહારી,
શ્રી ગ
घन श्याम माधुरी मोरत
श्री घन श्याम माधुरी मोरत
त्रिभुवन आनंद तारी मत छवि बसन तन सोहत सुंदर उर पर हार हजारी
श्वेत बसन तन सोहत सुंदर उर पर हार हजारी
ओ लालित पाख बीच ललकत से खर नर नारी देखत छवि रथ बैठे बिहारी
गोरी कवि रथ पर बैठे बिहारी
गोरी छवि रथ पर बैठे निज जन वदन चंद छवि निरखत
निज जन वदन चंद छवि निरखत
लोचननी विष्णवारी
लोचननी विष्णवारी
ओ प्रेम पुलकित गावत मिल नाचत रूप छटाऊर दारी देखोरी छवि रथ बैठे बिहारी
देखोरी छवि रथ पर बैठे बिहारी
यह छवि मैं निज आँखिन देखी झूठी नाही लगारी
छबी में आखन देखी झूठी नाही लगारी
ओ प्रेमानंद घन श्याम प्रेमानंद घन श्याम उर धारी डोलत प्रेम कुमारी देखोरी छवि रथ पर बैठ बिहारी
छवि रथ पर बैठ बिहारी
घन श्याम माधुरी मूरत
श्री घन श्याम माधुरी मूरत
त्रिभुवन आनंद तारी देखोरी छवि रथ पर बैठ बिहारी
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 देखोरी छवि रथ पर बैठ रथ पर बैठ रथ पर बैठ बिहारी पधारो प्राण प्यारा सहजानंद स्वामी
पधारो प्राण प्यारा सहजानंद स्वामी
ओ पधारो आते हरियो मड़ो मूर्ति के रो सुख मड़ो आते आनंद पामी रे पधारो प्राण प्यारा सहजानंद स्वामी
पधारो प्राण प्यारा सहजानंद स्वामी
ओहो पधारो प्राण प्यारा सहजानंद स्वामी
पधारो प्राण प्यारा सहजानंद स्वामी
સ્વામિનારાયણ ભગવાનની જય. વાલાવાલા મહારાજ સુરતમાં ભદ્રમણીએ નીકળ્યા છે, મહારાજનું સ્વાગત કરીએ છીએ. વાલા ગુરુજી ત્યાં મહારાજના સ્વાગતમાં જશે, મહારાજની આરતી ઉતારશે, એની સાથોસાથ અત્યારે આપણે સંધ્યાની આરતી પણ લઈ લઈશું. વાલાવાલા મહારાજનું ભવ્યતાથી પૂજન અને સ્વાગત થઈ રહ્યું છે. મહારાજ રથમાં બિરાજમાન થયા, સુરત શહેરમાં મહારાજ પધરામણીએ પધાર્યા છે. અર્ધેશ્વર શેઠ મહારાજને સાથે લઈ અને સુરતની પધરામણીમાં નીકળ્યા છે. મહારાજનું પૂજન થઈ રહ્યું છે, સાથોસાથ મહારાજની જેવી આરતી થશે એવી સાથે આપણે સ્ટેજ ઉપર પણ અત્યારે સંધ્યાની આરતી લઈ લઈશું. ગુરુજી મહારાજની આરતી કરે છે, આપણે પણ સાથે આરતી કરી. બોલો સ્વામિનારાયણ
ભગવાનની જય. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી.
શેઠજી એસા કહેતે હૈ कि हमारे घर प्रभु पधार रहे हैं, तो हमारे ओर से संत लोग के हाथ से सबको मुंह में बर्फी खिलाई जाए सूरत की।
जय हो, जय हो।
सही बात है सेठ जी। तो संतो बर्फी लाओ। तमे बधा बैठा छो त्यां अमारा साधु शेठ तरफ थी બધાના મોઢા ગળા કરાવશે કેમ જે આ અનંત બ્રહ્માંડ નો માલિક એને ઘરે પધારી રહ્યા છે।
જય હો, જય હો।
વાલા ભક્તો, આ આનંદ આ સુખ ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે, મહારાજના દિવ્ય ભાવથી આપણે દર્શન કરવાના છે। આજી सबसे पहले सेठ जी को बर्फी खिलाएंगे सूरत की। बस बस हवे बधाने जमाडो। हालो आ बर्फी प्रोग्राम पहला बताओ। अर्देशर सेठ एवं कहे छे के मारी बगी में दयालु स्वामी वाला स्वामी बिराजे, हमने हमारे पूजन करवो छे, तो बे हार लावो।
प्रगट भगवान मिले आज, प्रगट भगवान अब तो मैं हुआ बड़ा भगवान। ओ मिले आज प्रगट भगवान अब तो मैं हुआ बड़ा भगवान।
मिले आज प्रगट भगवान अब तो हुआ बड़ा भगवान। मिले आज प्रगट भगवान अब तो मैं हुआ बड़ा भगवान। स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण।
कारण के कारण कोटि जीव तारण, मिले हैं मुझको स्वामी नारायण।
स्वामी नारायण, स्वामी नारायण।
ओ कारण के कारण कोटि जीव तारण, मिले हैं मुझको स्वामी नारायण। निर्बल था मैं अब तो, निर्बल था मैं अब तो हुआ बलवान, अब तो हुआ बड़ा भगवान। मिले आज प्रगट तलसते हैं जाको
बड़े देव ईश्वर, बड़े देव ईश्वर।
साधन बल से न प्रीछे
मेरे परमेश्वर, मेरे परमेश्वर।
बोलो स्वामी नारायण
भगवान की जय।
वाला भक्तो, भगवान स्वामी नारायण आजे आपने बधाने रथ में बैसी ने दर्शन देवा पधार्या छे। मूर्ति नहीं मानता, भगवान साक्षात ज होय, भगवान कदी जड़ होय नहीं, चेतन ज होय, भगवान ने माया होय नहीं। माटे दिव्य भाव थी अपने आजे भगवान ना वधामणा करशु। एक अपने पण सूरत शहर ना सभ्य बनी जशु। अपनी शेरी में भगवान आवे छे, अपने दर्शन नो अने बोखणा करवानो लाभ ले लेशु। शेठ जी की कृपा से सारे सूरत में आज लीला लहर हो रहा है। अवे सूरत नु पद गावन
पीरुषा एरन अंडरसन, पीरुषा एरन अंडरसन,
पीरुषा एरन अंडरसन, पीरुषा एरन अंडरसन,
ओ पीरुषा एरन अंडरसन, पीरुषा एरन अंडरसन,
ओ पदराम जी की निशी जी की सूरत के हरिजन,
पीरुषा
सहजानंद स्वामी महाराज।